ઉમા સ્વાતિજી વિરચિત પ્રસંગતિ પ્રકરણના 36મા શ્લોકમાં કર્મબંધ જ્યારે થાય છે ત્યારે પ્રકૃતિ સ્થિતિ રસ અને પ્રદેશ એ પણ નિર્ધારિત થઈ જાય છે. સાથે સાથે તીવ્ર મંદ અને મધ્યમ જેવા પ્રકારના ભાવો હોય તેવા પ્રકારનો બંધ અને તેવા પ્રકારનો ઉદય થાય છે. તીવ્ર ભાવથી બાંધેલું કર્મ તીવ્રપણે બંધાય છે. ગઈકાલે આપણે નિકાચિત કર્મની વાત કરી હતી. નિકાચિત કર્મનો અર્થ છે અત્યંત ચીકણું કર્મ, જે બંધાયા પછી અવશ્યમેવ ભોગવવું પડે તેવું કર્મ. મંદ ભાવે બાંધેલું કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે એ મંદ ફળ આપીને, બહુ ઓછું ફળ આપીને ખરી જાય છે, ક્ષય પામે છે. કહેવાનો મતલબ એ છે કે આપણે કર્મ કરતી વખતે કેવા ભાવો ભાવીએ છીએ, જેવા પ્રકારના ભાવો આપણા હશે તેવા પ્રકારના કર્મો બંધાશે. આપણા ભાવો શુભ હશે, આપણા ભાવો પવિત્ર હશે, આપણા ભાવો નિર્મળ હશે તો જે કર્મ બંધ થશે તે કર્મ બંધ પણ શુભ થવાનું, વધુ સારું ફળ આપનાર બનશે અને બહુ જ ઝડપથી ક્ષય પામશે. મંદ ભાવથી બાંધેલું કર્મ એ મંદ ફળ આપનારું બનશે. એટલે ભાવોની મુખ્યતા છે કર્મબંધ વખતે. એ ભાવોને જેટલા પણ આપણે કર્મબંધ વખતે શુદ્ધ અને નિર્મળ રાખી શકીએ તે પ્રકારે આપણે વિચાર કરવાનો છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. કોઈ પણ કર્મ બંધ થશે ત્યારે એની પ્રકૃતિ એટલે કે એનો સ્વભાવ કેવો હશે તે ત્યારે નક્કી થાય છે. સ્થિતિ એટલે કાળનું નિર્ધારણ, સમયનું નિર્ધારણ, કેટલા સમય સુધી તે કર્મ બંધાયેલું રહેશે. કર્મગ્રંથ પહેલામાં અને તત્વાર્થાધિગમ સૂત્રના 8મા અધ્યાયની અંદર કર્મના બંધની વ્યાખ્યા કરતા કરતા કહ્યું કે સકસાયત્વાદ જીવ કર્મણો યોગ્યાન પુદ્ગલાન આદત્તે હે સબંધ. સકસાયત્વાદ એટલે મિથ્યાત્વ અવિરતી પ્રમાદ કષાય અને યોગ તો કર્મબંધના કારણો છે, પણ એની સાથે મુખ્ય ભાગ ભજવે છે કષાય. આ પાંચેય કારણોમાં કષાય ભાગ ભજવે છે. એટલે કહ્યું સકષાયત્વાત્, કષાયોને કારણે જીવ જીવ કર્મણો યોગ્યાન પુદ્ગલાન આદત્તે, કર્મ યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે. આ કર્મયોગ્ય પુદ્ગલો કેટલા સમય સુધી રહેશે? માની લો કે તીવ્ર ભાવ છે તો એ તીવ્ર ભાવ ઉત્કૃષ્ટ બંધ બંધાવશે કર્મનો. એની વાત કરતા કહું કે મોહનીય કર્મની સ્થિતિ બીજા બધા કર્મો કરતા અત્યંત લાંબી છે, બહુ જ લાંબી છે. 70 કોટા કોટી સાગરોપમની સ્થિતિ, ઉત્કૃષ્ટ સ્થિતિ મોહનીય કર્મની છે. મોહનીય કર્મનો તીવ્ર બંધ પડ્યો હોય તો આત્મા સાથે બંધાયેલું એ કર્મ 70 કોટા કોટી સાગરોપમ સુધી રહે. આપણે જ્યારે કાલચક્રની વાત કરીએ છીએ ત્યારે એક કાલચક્ર એટલે જેમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી બંને આવી જાય, એ એક ઉત્સર પેણી કે એક અવસર પેણીમાં કેટલા આરા હોય? છ આરા. છ આરામાં પહેલો આરો, બીજો આરો, ત્રીજો આરો, ચોથો આરો, પાંચમો આરો ને છઠ્ઠો આરો, એના નામ પણ આપ્યા. જ્યારે અવસર પેણી હોય ત્યારે સુષ્મા સુષ્મા, સુષ્મા સુષ્મા, દુષ્મા દુષ્મા, સુષ્મા દુષ્મા અને દુષ્મા દુષ્મા, એવા ભેદ પાડ્યા. સુષ્મા સુષ્મા નો અર્થ છે કે જે કાળની અંદર અત્યંત સુખ જ સુખ છે, દુઃખનું નામ સુધા નથી એવો કાળ. સુષ્મામાં સુખ છે પણ અત્યંત સુખની અપેક્ષાએ થોડું ઓછું સુખ છે. ત્રીજા આરાની અંદર સુખ બહુલ, સુખની બહુલતા છે, દુઃખનો અંશ પણ છે, એટલે એ કાળને સુષ્મા દુષ્મા કહું. ચોથા આરામાં ઉલટી સ્થિતિ થઈ જાય છે, દુઃખની બહુલતા અને સુખની અલ્પતા. પાંચમો આરો, જે અત્યારે આપણે જે કાળમાંથી પસાર થઈ રહ્યા છે તે કાળને પાંચમો આરો, જે દુષ્મા છે, જેમાં દુઃખ જ દુઃખ છે. એટલે અત્યારે આપણે જોઈએ તો આપણા જીવનની અંદર સુખ બહુ ઓછું છે અને દુઃખ બહુ વધુ છે. સુખ હોવા છતાં પણ એ સુખને સુખ તરીકે આપણે માણી શકતા નથી, આ કાળનો પ્રભાવ. અને છેલ્લો આરો આવશે, જે છઠ્ઠો આરો હશે, તે દુષ્મા દુષ્મા, અત્યંત દુઃખમય કાળ, અત્યંત દુઃખમય સ્થિતિ. આ એક કાળચક્રના એક અવસરપીણી કાળનો સમય કેટલો છે? દસ કોટાકોટી સાગરોપમ. અને ઉત્સર્પિણી કાળ આવશે એનો પણ દસ કોટાકોટી સાગરોપમ. એટલે એક કાળચક્રનો સમય થયો વીસ કોટાકોટી સાગરોપમ. આવા સાડા ત્રણ અવસરપિણી ઉત્સર્પિણીનું ચક્ર પૂરું થાય ત્યાં સુધી રહે એક કર્મ બાંધ્યું હોય તો મોહનીય કર્મનું ઉત્કૃષ્ટ સિત્તેર કોટાકોટી સાગરોપમ છે. એટલે એક સાત ઉત્સર્પિણી કે સાત અવસરપિણી અથવા એક ઉત્સર્પિણી અવસરપિણીનું એક કાલચક્ર એટલે વીસ સાગરોપમ, વીસ કરી સાઈઠ અને એક બીજા દસ અંદર ઉમેરવાના, એટલે સાડા ત્રણ અવસરપિણી ઉત્સર્પિણીનો કાળ. અને આવા ઉત્કૃષ્ટ કર્મો આ જીવે અનેક વાર બાંધ્યા છે એટલે અનાદિકાળનો સમય વીતી ગયો છે. આ સંસારની અંદર આપણે કેટલો કાળ વિતાવ્યો છે ન ગણી શકાય એટલો કાળ, આદિ એની ખબર નથી. એમાં પણ આપણે જ્યાં સુધી ચરમાવર્ત કાળની અંદર પ્રવેશ ન કરીએ ત્યાં સુધી આપણું સંસાર પરિભ્રમણનું ચક્ર મંદ પડતું નથી. ચરમ એટલે છેલ્લું, આવર્ત એટલે ચક્ર. જે સમયે છેલ્લા ચક્રની અંદર પ્રવેશ કરીએ છીએ તેને ચરમાવર્ત કાળ કહેવાય છે. તે પહેલાનો સમય તે અચરમાવર્ત કાળ કહેવાય છે. અચરમાવર્ત કાળ જેમાં કોઈ પણ પ્રકારનો ધર્મ કરીએ છીએ તો એ ધર્મ કાં તો ભૌતિક સુખની ઈચ્છાથી કર્યો હોય, કાં કોઈ પદ પ્રતિષ્ઠા માન મોભો પામવાની ઈચ્છાથી કર્યો હોય. એટલે અચરમાવર્ત કાળની અંદર થયેલો ધર્મ એ ધર્મ વિશેષ લાભ કરતા થતો નથી. જ્યારે ચરમાવર્ત કાળની અંદર પ્રવેશ કરે છે ત્યારે એને ધર્મ કરવાની જે સ્થિતિ ઉત્પન્ન થાય છે એનો વિચાર કરવાનો છે. અચરમાવર્ત કાળની અંદર જ્યારે પ્રવેશે છે ત્યારે એની અંદર જે બહુ જ મહત્વની બાબતો બને છે એ બાબત એ છે કે પાવાન તિબ્બ ભાવે કુવઈ, જે સમયે જીવને તીવ્ર ભાવે કરવાનું મન થાય નહીં. હવે એને કોઈ પણ ક્રિયા કરતી વખતે તીવ્રતા આવે નહીં. આપણે તીવ્રતા અને મંદતાને બહુ જ સૂક્ષ્મ રીતે સમજવાની છે. એ તીવ્રતા મંદતાના સ્વરૂપને બરાબર સમજી લઈએ એટલે ખ્યાલ આવે કે આપણે જ્યારે કર્મ કરીએ છીએ ત્યારે આપણી સ્થિતિ તીવ્રતાવાળી છે કે મંદતાવાળી છે. કોઈ પણ કર્મ કરતી વખતે આપણા મનની અંદર એવો ભાવ આવે કે હું આમ કરી નાખીશ, આખી દુનિયાનું આમ કરી નાખીશ, આખી સૃષ્ટિનું આમ કરી નાખીશ, નાની સરખી બાબતોમાં આપણે જ્યારે જ્યારે વાત કરીએ ત્યારે આમ આખી દુનિયાને હું આમ બતાવી દઈશ, બધાને બતાવી દઈશ. આપણી પાસે એવી તાકાત નથી, આપણી પાસે એવો સમય પણ નથી, પણ મનના ભાવો તીવ્ર છે, અત્યંત તીવ્ર છે. એમાંથી જ્યારે કંટાળો આવવા માંડે, એમાં કંટાળો સમજથી આવવાનો છે. જ્યારે સમજ આવી જાય ત્યારે એમ થાય કે હું આ જે બોલી રહ્યો છું તે બરાબર નથી. આવું ક્યારેય બોલાય નહીં કે બધાનું હું આમ કરી નાખીશ તેમ કરી નાખીશ. આપણે જ્યારે બોલીએ ત્યારે આ સમજ આવી જાય ત્યારે પરિવર્તન આવી જાય છે. બોલો આમાં આપણે ક્રિયા એની એ જ કરીએ છીએ પણ તીવ્રતા ઘટતી જાય છે. એટલે પાવાન તીવ્ર ભાવે કુવઈ ન બહુ મનઈ સંસારમ. બહુ અત્યંત રચી મચીને સંસારની અંદર હવે એને ગમે નહીં રહેવું. જે રચી મચીને કર્મ કરતા હતા તેની સામે હવે એમ લાગે કે આ બધું બહુ ભોગવ્યું, ઘણું બધું આપણે માણ્યું, ઘણું બધું ફર્યા, જે સમયે ફર્યા ત્યારે બહુ જ મસ્તી કરી, હવે એ લાગે છે કે આ બધું કોઈ મતલબનું નથી. એટલે જે સંસાર પ્રત્યેની તીવ્રતા હતી એ તીવ્રતા પણ ઘટી ગઈ. અને ત્રીજી વાત કરે છે કે ઉચીય થીમ ચ સેવઈ, ઔચિત્ય પાળે, ઉચિત એવી પ્રવૃત્તિ કરે. જે કાળે જે ઉચિત છે તે કાળે તે ઉચિત ક્રિયા કરે. આ ત્રણ ગુણો આવે એટલે સમજવું કે હવે એ ચર્માવર્ત કાળની અંદર પ્રવેશ્યો છે. આ ચર્માવર્તમાં પ્રવેશ્યા પછી પણ તારી સ્થિતિ આવો ભાવ એટલે બહુ તીવ્રપણે પાપ ન કરે, સંસારને બહુ સારો ન માને અને ઉચિત એવી પ્રવૃત્તિ કરતો કરતો એને એમ લાગે કે હવે મારે જીવનની અંદર એવા કોઈ કાર્યો કરવા નથી કે જેના કારણે મારો ગતિ બગડે, મારી આવનારી ગતિઓ બગડે. અને એ સમયે અપુનર્બંધક સ્થિતિ ઉત્પન્ન થાય છે. અપુનર્બંધક, અ એટલે નહીં, પુનઃ એટલે ફરી વાર, બંધક એટલે બાંધનારી સ્થિતિ. અહીંયા આ શબ્દનો પ્રયોગ મોહનીય કર્મ સાથે સંકળાયેલો છે કે હવે પછી ફરી વાર ક્યારેય પણ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ નહીં કરે. ચર્માવર્ત કાળની અંદર પ્રવેશ્યા પછી એના જીવનની અંદર હવે પછી 70 કોટી સાગરોપમનું કર્મ બંધાય તેવી સ્થિતિ ક્યારેય ઉત્પન્ન થવાની નથી. એટલે 70 કોટી સાગરોપમની સ્થિતિ ન બાંધવાનું કારણ એ છે કે જે બહુ મન નહીં, જે પહેલા બહુ જ રાચીમાચીને કર્મ કરતા હતા, બહુ રાચીમાચીને કૂદકા મારી મારીને આપણે આનંદ માણતા હતા, તે બધું બદલાઈ જાય. તેમાંથી આખી સ્થિતિ બદલાઈને ધર્મ પ્રત્યેનો આપણો ભાવ બદલાતો જાય. એટલે જેને આપણે ખરાબ માનતા હતા તે હવે આચરવા જેવું છે તેવું લાગવા માંડે. આચરણની શરૂઆત નથી થઈ, હજુ આચરણનો કોઈ કાર્યક્રમ શરૂ થયો નથી, પણ જે બહુ ગમતું હતું એના પ્રત્યે હવે થોડો ઘણો કંટાળો, અને જેને આપણે કશું જ માનતા નહોતા એ થોડું કરવા જેવું છે એવું લાગવા માંડે. આ સ્થિતિમાં આવે પછી આ જ્યારે મોહનીય કર્મની એવી સ્થિતિમાં પહોંચી જાય કે હવે પછી ક્યારેય ઉત્કૃષ્ટ 70 કોટાકોટી સાગરોપમની સ્થિતિ બાંધે નહીં, એટલે ઓછામાં ઓછી 1 કોટાકોટી ન્યૂન એવી 70 કોટાકોટી સાગરોપમની સ્થિતિ બાંધે, તો એકાદ વાર બાંધે સકૃત બંધ, પછી અસકૃત બંધ આવે અને પછી અર્ધપુદ્ગલ પરાવર્તન કાળમાં આવી જાય, એટલે હવે પછી એનું પરિવર્તન, એનું સંસાર પરિભ્રમણ અર્ધપુદ્ગલ પરાવર્તન કાળ જેટલું જ બાકી રહે. તો આ કર્મોની સ્થિતિ છે, એ સ્થિતિ ઘટતા ઘટતા અર્ધપુદ્ગલ પરાવર્તન કાળ સુધી પહોંચે એ સમયે સમ્યક દર્શનની પ્રાપ્તિ, સમ્યક દર્શનની પ્રાપ્તિ જ્યારે ઉત્કૃષ્ટ કર્મબંધનો અંત આવી જાય ત્યારે થાય છે. એટલે જ્યારે આપણે કર્મબંધ કર્મ આપણે જ્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિનો વિચાર કરીએ છીએ ત્યારે એ ખાસ જે યથા પ્રવૃત્તિકરણ છે એને સમજવા જેવું છે. યથા પ્રવૃત્તિકરણ આપણે ઘણી બધી વાર કરીએ છીએ, એટલે ઘણી બધી વાર આપણે સારી પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ. ધર્મનો પૂરા સંસ્કારો હજુ જાગૃત નથી થયા તે સમયની વાત કરીએ છીએ. સારી પ્રવૃત્તિ કરવાનું મન થાય, સારી પ્રવૃત્તિ કરીએ અને પાછા ઘરે જઈએ એટલે પાછું સંસારની પ્રવૃત્તિમાં લાગી જઈએ, ફરી પાછા સંસારના કામોમાં એટલા રચ્યા પચ્યા રહીએ ઘણા બધા દિવસ સુધી ધર્મ યાદ જ ના આવે, ઘણા બધા દિવસ સુધી સારું કાર્ય કરવાનું મન જ ના થાય. આવી સ્થિતિ થોડા સમય સુધી વીતી ગયા પછી એમ ફરી પાછો કોઈક વાર એક દિવસ ધર્મ યાદ આવી જાય, અથવા કોઈનો ફોન આવી જાય, અથવા કંઈક ઈમેલ આવી જાય કે ભાઈ આ કાર્યક્રમ રાખ્યો છે, એટલે આપણને એમ થાય કે લાવો ચલો એકવાર ફરી જઈ આવીએ, એટલે ફરી પાછા આવીએ, અહીંયા ફરી પાછો થોડો ધર્મ કરીએ અને ફરી પાછા ઘરે જઈએ એટલે ફરી સંસારના કાર્યોની અંદર વ્યસ્ત થઈ જઈએ. આવું અનેક વખત બન્યું છે, આવું અનેક ભાવોમાં બન્યું છે. આને કહે છે કે પ્રવૃત્તિ, સારી પ્રવૃત્તિ કરવાનો પ્રારંભ કર્યો છે પણ એ સારી પ્રવૃત્તિ પાછી ઘરે જતા અટકી ગઈ છે, એટલે પાછો ફરી જાય, ફરી પાછો એને સારી પ્રવૃત્તિ કરવામાં કંટાળો આવવા માંડે, ફરી પાછું કોઈ કેમ કે આ કરવા જેવું છે એટલે ફરી સારી પ્રવૃત્તિમાં લાગે, ફરી પાછો ઘરે આવે એટલે ફરી. આવી પ્રક્રિયા ઘણી બધી વાર થઈ છે, એટલે યથા પ્રવૃત્તિકરણ અનેક વાર કર્યું છે આપણે, એટલે ધર્મના દ્વારે અનેક વાર આવ્યા છીએ, ધર્મ સાંભળ્યો પણ છે અને ફરી પાછા જતા રહ્યા છે. એટલે આપણે ત્યાં એમ કહેવાયું કે ભૂતકાળની અંદર કોઈક એવો પણ કાળ આવ્યો હશે કે જે કાળની અંદર આપણે તીર્થંકરની વાણી સ્વયં આપણા કાનોથી સાંભળી હશે, પણ આપણો આજ સુધી ઉદ્ધાર થયો નહીં, નિર્વાણ પામ્યા નહીં, મોક્ષ મળ્યો નહીં. એનું કારણ શું? સિદ્ધસેન દિવાકર સુરી મહારાજ કલ્યાણ મંદિર સ્તોત્રની અંદર કહે છે કે આકરણી તોપી મહી તોપી નિરીક્ષ તોપી, હે ભગવાન, મેં તમને જોયા હશે, મેં તમને સાંભળ્યા હશે, મેં તમને પૂજ્યા હશે, સંવત્સરમાં બિરાજમાન હશો ત્યારે, પણ હજુ સુધી મારું કલ્યાણ થયું નહીં, કારણ કે આ બધી ક્રિયાઓ ભાવશૂન્યથી કરી. યસ્માત ક્રિયા પ્રતિફલંતીન ભાવશૂન્ય, કારણે કે ક્રિયાઓ ફળી નહીં કેમ કે ભાવશૂન્ય ક્રિયાઓ કરી, અથવા કરી પણ પાછા ફરીને પાછી સંસારની પ્રવૃત્તિઓમાં લાગી ગયા, એટલે જે કાંઈ થોડું ઘણું મળ્યું હતું, જે કાંઈ ગેઇન કર્યું હતું એ પાછું આપણે ચૂકી ગયા, એવું અનેક વાર થયું. એટલે આપણે ધર્મના ગ્રંથો વાંચીએ પણ ફરી વાર અહીંયા આવીએ ત્યારે પૂછે કે ભાઈ ગઈકાલે શું ભણ્યા હતા, પરમ દિવસે શું ભણ્યા હતા, ગયા મહિને શું ભણ્યા હતા. અરે આ તો બધાને મેલથી પણ મોકલ્યું હતું, આ બધાને આ આખો વિષય પણ મોકલી આપ્યો હતો, તો કે આ મોકલ્યો તો પણ ભૂલી ગયા. આ સ્થિતિ રહી છે જીવનની. એમાં એક સમય એવો આવી જાય કે જે સમયે જીવને એવું લાગવા માંડે કે આ જ કરવા જેવું છે, એટલે એ પુરુષાર્થ કરે છે. અને એ પુરુષાર્થ કરે છે ત્યારે એ છેલ્લું યથા પ્રવૃત્તિકરણ હોય છે. એ છેલ્લા યથા પ્રવૃત્તિકરણમાં એનો પુરુષાર્થ પ્રબળ બની જાય છે અને એ અપૂર્વકરણ તરફ આગળ વધી જાય છે. એ અપૂર્વકરણના કારણે જે કર્મ બંધ થાય છે એની સ્થિતિ મંદ પડી જાય છે. બહુ લાંબી મોહનીય કર્મની બહુ લાંબી સ્થિતિ બંધાતી નથી. એટલે સમય સાથે પણ કર્મ બંધ સમજવાનો છે કે આ જીવે ભૂતકાળની અંદર ધર્મ કરતી વખતે તીવ્રતા આવી ગઈ હશે કોઈક સમય, પણ પાછી તીવ્રતા ચાલી ગઈ. આવું અનેક વાર બન્યું છે. આમ કરતા 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 શું થયું છે, પર્વત ઉપરથી જેવી રીતે પથ્થરો ગબડતો 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 નીચે આવે ત્યારે શું થાય, ગોળ લીસો સુંદર આપણને રાખવો ગમે એવો પથ્થર બની જાય છે. પણ પહેલા સમયે પર્વતના શિખર ઉપરથી જયારે એ પથ્થરો પડ્યો ત્યારે એ પથ્થરો વાગે એવો હતો, ન ગમે એવો હતો, પણ અથડાતા કૂટાતા એટલે અનેક વાર યથા પ્રવૃત્તિકરણ કરતા 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 જયારે અપૂર્વકરણ સુધી પહોંચી જાય છે ત્યારે એ જ પથ્થરો, એટલે પથ્થરો એટલે આત્મા, એ આત્મા શેપમાં આવી જાય છે, એકદમ સુંદર બની જાય છે. એટલે પહેલી વાર વિખૂટો પડ્યો પથ્થરથી પર્વતથી અને ગબડવાની શરૂઆત કરી ત્યારે એનામાં કશું નહોતું. એટલે પહેલી વાર જીવ જયારે આરાધનાની શરૂઆત કરે છે ત્યારે એ ખોટો એકડો ઘૂંટ્યા કરે છે. શું કરે છે, ખોટો એકડો, એ ગબડ્યા કરે છે, ભણે છે ભૂલે છે, ભણે છે ભૂલે છે, ભણે છે ભૂલે છે. પણ એ ભણવું અને ભૂલવું ભવિષ્યમાં ક્યારેક એવી સ્થિતિએ લાવીને મૂકી દેશે કે જે ફરી વાર ક્યારેય પણ ભૂલશે નહીં. એટલે કોઈક માણસ ક્યારેક સ્વાધ્યાય કરે, ભૂલી જાય, ફરી પાછો આવે ભૂલી જાય, તો પણ એને ક્યારેય નિંદા નહીં કરવી. એને એવા જ નિમિત્તો આપવા કે જેથી વારંવાર આવે. તો એ છેલ્લું યથા પ્રવૃત્તિકરણ એ બહુ મહત્વનું છે અને એમાંથી ઉત્પન્ન થાય છે એ અપૂર્વકરણ થાય છે અને એ અપૂર્વકરણ એને સમ્યક દર્શન તરફ લઈ જાય છે. આ સ્થિતિમાં આવ્યા પછી એના ભાવોમાં પરિવર્તન આવી જાય છે. એટલે ભાવોનું પરિવર્તન એના કર્મબંધની અંદર બહુ મોટું પરિવર્તન લાવી દે છે. એટલે હવે અહીંયા કહે છે કે આપણે જ્યારે પ્રદેશ બંધ બાંધીએ છીએ તો એમાં કયું નિમિત્ત હોય છે, પ્રદેશ બંધ બંધાવવામાં કારણભૂત શું છે, તો કહે છે કે પ્રદેશ બંધ છે યોગથી બંધાય છે. યોગ એટલે મનોયોગ, વચન યોગ અને કાય યોગ. પ્રદેશો એટલે આત્મપ્રદેશ, એ આત્મપ્રદેશની સાથે કર્મ બંધ કેટલી રીતે સંકળાશે એનું નિર્ધારણ યોગોથી થાય છે, મનોયોગ વચન યોગ અને કાય યોગ. તદ અનુભવનમ, તેનો અનુભવ એટલે તેનો જ્યારે ઉદયમાં આવે ત્યારે કેટલો રસ એની અંદર હશે એનું કારણ બને છે કષાયો. એટલે યોગ કર્મબંધનમાં કારણભૂત છે, કષાયો કર્મબંધમાં કારણભૂત છે, કષાયો નિમિત્ત છે. જેવા કષાયો હશે તેવા કર્મના ઉદયમાં તીવ્રતા મંદતા આવશે. કષાય તીવ્ર હશે તો ઉદયમાં તીવ્રતા આવશે, જેની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. સ્થિતિ પાક વિશેષસ્તસ્ય ભવતી લેશ્યા વિશેષેણ. હવે અહીંયા લેશ્યાની વાત કરે છે. લેશ્યા એ મનના ભાવો છે. ગઈકાલે આપણે અચળતો ઉલ્લેખ કર્યો હતો કે જે મનના ભાવો છે તેને લેશ્યા કહે છે. લેશિયાને છ ભાગમાં વહેંચી છે. કૃષ્ણ, નીલ અને કાપોત લેશિયા, પીત, પદ્મ અને શુક્લ લેશિયા, આ છ લેશિયાઓ છે. પહેલી ત્રણ લેશિયા એ અશુભ લેશિયા માની છે, એટલે કે કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા અને કાપોત લેશિયા એ અશુભ લેશિયાઓ છે. લેશિયાઓ વિશે તમે ભણ્યા હશો, લેશિયાના કોન્સેપ્ટ નહીં. કલર્સ તો કલર સાથે એનો સંબંધ તો છે જ, પણ મુખ્ય તો ભાવ છે. એ સમજવા માટે કલરનો ઉપયોગ કર્યો છે, એને સમજવા માટે શાસ્ત્રમાં બે દ્રષ્ટાંત આપ્યા છે. એનાથી બહુ ઝડપથી આપણને ખ્યાલ આવી જશે કે આપણા મનના ભાવો કેવા હોય છે, કેટલી તીવ્રતા વાળા હોય છે. બે દ્રષ્ટાંતો છે. લેશિયાનો સિદ્ધાંત બહુ જ મહત્વનો સિદ્ધાંત છે. લેશિયાનો સંબંધ કલર સાથે છે, અને લેશિયાના સંબંધનો આ જે લેશિયાનો કલર સાથે સંબંધ કરીને આપણા મનના ભાવોમાં પણ કલર છે એવું હજારો વર્ષ પહેલા પરમાત્માએ કહ્યું. જેના સુધી પહોંચતા, આ સિદ્ધાંત સુધી પહોંચતા વિજ્ઞાનને 2600 વર્ષ લાગ્યા. કેટલા વર્ષ લાગ્યા? 2600 વર્ષ. એ લોકોએ પણ હવે સ્વીકાર્યું કે વિચારોને પણ રંગ હોય છે. એટલે અશુભ, અત્યંત તીવ્ર અશુભ વિચાર હોય તો એ કૃષ્ણ રંગ હોય, કાળો રંગ હોય, અને શુભ વિચાર હોય તો એનો શ્વેત રંગ, સફેદ રંગ હોય. જેના વિચારો શુભ હોય એની ઓરા એ શુભ હોય, જેના વિચારો અશુભ હોય એની ઓરા મલિન હોય, એટલે અત્યંત ક્રોધી હોય તો એની લેશિયા, એની ઓરા કાળી હોય. ઘણા બધા મહાત્માઓના જીવનનો અનુભવ છે. છેલ્લી સદીમાં ગાંધીજી થઈ ગયા. ગાંધીજીની પાસે કોઈ જતું તો જતા પહેલા એને વિચાર કર્યો હોય કે આ ગાંધીજીને આજે ઉડાવી દઈશ, ગાંધીજીને આજે આમ કહી દઈશ, ગાંધીજીને હું આમ કરી નાખીશ. પણ એમની ઓરામાં પ્રવેશતા જ એના વિચારો બદલાઈ જતા, બોલી નતા શકતા. કહેવાનો મતલબ એ છે કે એક આપણી ઓરા હોય છે, એ ઓરાની અંદર આવનાર જીવ એ પ્રભાવિત બને છે. આપણી ઓરા તો એટલી પ્રભાવશાળી હોતી નથી, એટલે આપણી ઓરામાં આવનાર એના ઉપર કોઈ વિશેષ પ્રભાવ પડતો નથી. પણ જે અત્યંત ઉચ્ચ પ્રકારનું જીવન જીવતા હોય, સંત મહાત્મા હોય, એના જીવનની, એની ઓરામાં, એટલે 3.5 હાથની ઓરામાં પ્રવેશતા જ મનુષ્યના વિચારોમાં પરિવર્તન આવવા માંડે છે. એટલે એની પાસે જનાર માણસને શાંતિનો અનુભવ થાય, પ્રસન્નતાનો અનુભવ થાય. આપણને ઘણી વાર એવું લાગે કે આમની પાસે બેઠા ઘણો બધો આનંદ આવ્યો, ઘણી બધી મજા આવી ગઈ. આનું કારણ છે એમનું ચરિત્ર, એમની લેશિયા, શુભ લેશિયા. શાસ્ત્રમાં બે દ્રષ્ટાંત આપ્યા છે. એક જાંબુનું વૃક્ષ, જાંબુના વૃક્ષનું દ્રષ્ટાંત આપ્યું છે. 6 માણસો છે, જંગલમાંથી પસાર થઈ રહ્યા છે, ભૂખ લાગી છે, શોધી રહ્યા છે કે કંઈક અહીંયા ફળ ફળાદી મળી જાય. ત્યાં એમણે એક જાંબુથી લતપત એવું, એટલે બહુ જ જાંબુ જેમાં ઉગી નીકળ્યા છે એવું એક સુંદર જાંબુનું વૃક્ષ જોયું. એટલે પહેલા માણસે એમ કહ્યું કે વાહ, આપણને ભૂખ લાગી છે અને સુંદર વસ્તુ અહીંયા મળી ગઈ, તો હવે આપણે એટલું બધું ખાઈએ, મોજ કરીએ, મસ્તી કરીએ, આપણે આખું વૃક્ષ પાડી નાખીએ, એને કાપી નાખીએ અને આરામથી જાંબુ ખાઈશું. ત્યારે બીજાએ કહ્યું કે આખું વૃક્ષ પાડી નાખવાની જરૂર નથી, આપણે શું કરીએ કે જે મોટી ડાળી પર સૌથી વધુ જાંબુ ઉગ્યા છે તે મોટી ડાળી કાપી કાઢીએ. તો ત્રીજો કહે છે કે મોટી ડાળી કાપીશું તો પણ આપણે 6 જણ ખાઈએ એના કરતા પણ વધુ જાંબુ છે, એટલે આપણે પ્રશાખા કાપીએ. પ્રશાખા એટલે એની સબ બ્રાન્ચ, બ્રાન્ચ પછી સબ બ્રાન્ચ એક આપીએ, એનાથી પણ આપણને બધાને પૂરતા જાંબુ મળશે. ચોથો માણસ કહે છે કે ના, એ પણ કરવાની જરૂર નથી, આપણે ઝાડ ઉપર ચડી જઈએ અને જે ગુચ્છમાં વધુ જાંબુ છે એ ગુચ્છ આપણે તોડીને ખાઈએ. ચોથો કહે છે કે ના, એવું પણ કરવાની જરૂર નથી, આપણે જેટલા પાકેલા જાંબુ છે એટલા તોડીને ખાઈએ. છઠ્ઠો અને છેલ્લો કહે છે કે એ પણ કરવાની જરૂર નથી, નીચે ઘણા બધા જાંબુ પાકેલા ફળ્યા છે એમાંથી આપણે વીણીને ખાઈ લઈએ. તો આ છ માણસોની છ પ્રકારની મનોવૃત્તિ છે. એકની મનોવૃત્તિ એટલી છે કે પોતાને ખાવું છે તો એ ખાવા માટે સામે વાળાનો નિકંદન કાઢી નાખો. ઘણી બધી વાર આપણે જોયું છે કે ઘણા એવા માણસ હોય છે કે પોતાના એક રૂપિયાનું નુકસાન ન થાય એટલા માટે સામે વાળાનો આખો ધંધો ડુબાડી દેવો પડે તો એ ડુબાડી દે, પણ એ એક રૂપિયો છોડે નહીં. આ તીવ્ર કષાય એટલે અત્યંત ક્રોધ હોય, આવા ભાવવાળો જે મનુષ્ય હોય એ તીવ્ર કષાયી કહેવાય. એવી જ રીતે શુભની પણ તીવ્રતા, જેમ અશુભની તીવ્રતા છે એમ શુભની પણ તીવ્રતા છે. શુભની તીવ્રતા એટલે જ્યારે પરમાત્માનો જીવ પૂર્વના ત્રીજા ભાવની અંદર, એટલે તીર્થંકર બનવાનો હોય તે પૂર્વના ત્રીજા ભાવની અંદર, તેમના મનની અંદર એક ભાવના ઉત્પન્ન થાય છે કે સવિ જીવ કરું શાસન રસી સૂચિ રસ ઢળ તે તિહા, બાંધતા તીર્થંકર નામ નિકાચતા. એ સમયે એક ભાવ ઉત્પન્ન થયો છે કે મને જો બળ મળે, મને જો સામર્થ્ય મળે તો હું આખા જગતનું કલ્યાણ કરી નાખું, આખા ચૌદે રાજલોકોનું કલ્યાણ કરું હું, એક પણ જીવ દુઃખી ન રહે એવું. એટલે એ ભાવનાનો ઉત્કર્ષ છે, એ એટલો બધો ઉત્કર્ષ છે, એની એટલી બધી ઉદારતા જ એ ભાવનામાં છે કે મને મળેલા અવસરનો હું આખા જગતના માટે ઉપયોગ કરું. આવો ભાવ આવ્યો એટલે તીર્થંકર નામ કર્મ બંધાયું. આ શુભ લેશિયાની તીવ્રતા છે. આવી લેશિયાઓને કારણે સ્થિતિ નક્કી થાય છે. એટલે આપણે જયારે કર્મ કરીએ છીએ ત્યારે હવે આ શ્લોકના વધુ ડિટેલમાં રહસ્યમાં જઈએ છીએ કે કર્મ કરીશું તો મન વચન કે કાયાથી જ થવાનું છે. કોઈ પણ કર્મ કરીશું તો શું થશે? મન મનથી કરીશું અથવા વચનથી કરીશું અથવા કાયાથી કરીશું. એટલે મન વચન અને કાયાનો ઉપયોગ ત્યાં લાગવાનો. કોઈક વાર એકલા મનથી ક્રિયા કરતા હોઈએ, કોઈક વાર એકલા વચનથી ક્રિયા કરતા હોઈએ અને કોઈક વાર એકલી કાયાથી પણ ક્રિયા કરતા હોઈએ. કોઈક વાર મન અને કાયા જોડાયેલી હોય, કોઈક વાર વચન અને કાયા જોડાયેલી હોય, કોઈક વાર મન અને વચન જોડાયેલું હોય, પણ યોગ વગર ક્રિયા થતી નથી. આ યોગ એટલે મન વચન અને કાયાનો યોગ શું કરે છે? પ્રદેશ નક્કી કરે છે કે આપણા આત્માના કેટલા પ્રદેશ ઉપર કર્મનો કેટલો જથ્થો બંધાશે. એટલે માત્ર જથ્થો નક્કી કરવાનું કાર્ય આ મન વચન અને કાયા કરે છે. એની અંદર આપણો કષાય કેટલો છે, એટલે કે મનથી જ્યારે ક્રિયા કરીએ છીએ ત્યારે કેટલો કષાય તીવ્ર છે કે મંદ છે, જેવા પ્રકારનો કષાય હશે એવા પ્રકારની સ્થિતિ અનુભવ એનો ભોગવવો પડશે. હવે જુઓ તમને એ દ્રષ્ટાંત કે પેલા તંદુલ્યો મત્સ્ય છે, એ તંદુલ્યો મત્સ્ય એક મોટા મગરમચ્છની આંખની પાપણ ઉપર બેઠો છે. શું વિચાર કરે છે? પેલા મોટો મગરમચ્છ ઊંઘી ગયો છે, એનું મોઢું ખુલ્લું છે, એ મોંમાંથી ખુલ્લા મોંમાંથી અનેક માછલીઓ પસાર થાય છે, ત્યારે આ તંદુલ્યો મત્સ્ય એવો વિચાર કરે છે કે આ મૂર્ખો છે, પ્રમાદી છે, આળસુ છે, આની જગ્યાએ હું હોઉં તો એકેને છોડું નહીં. એટલે મનોયોગ આવ્યો. એટલે મનોયોગ આવે એટલે પ્રદેશ, એટલે એ એક ચોખાના દાણા જેટલા જીવે સાતમી નારકીમાં પહોંચવા સુધીના કર્મ પુદ્ગલોનો જથ્થો ભેગો કરીને ચોંટાડ્યો પોતાના આત્મા સાથે. એટલે પ્રદેશ કેટલો બંધાણો છે એક સાતમી નારકી સુધી. એમાં કસાય ક્રોધનો કસાય અત્યંત તીવ્ર હતો, એકને પણ છોડું નહીં. એટલે કસાય તીવ્ર હતો એટલે એનો અનુભવ જયારે સાતમી નારકીમાં જશે ત્યારે એ નારકીની સ્થિતિ કેવી હશે? સાતમી નરકની આયુષ્યની સ્થિતિ કેટલી છે? 33 સાગરોપમ સુધી અંદર સબળ્યા કરશે. અને દુઃખની સ્થિતિ અત્યંત તીવ્ર, કારણ કે બધાને ખાઈ જવાની ભાવના છે. એટલે કસાય તીવ્ર હતો અને એ કસાયની તીવ્રતામાં લેશિયા કઈ હતી? કૃષ્ણ લેશિયા. એટલે કૃષ્ણ લેશિયાના કારણે સ્થિતિ નક્કી થઈ 33 સાગરોપમની. દુઃખ નક્કી થયું કસાયથી અને કર્મનો જથ્થો નક્કી થયો મનોયોગથી. આ રહસ્ય છે કર્મવાદનો, કે કર્મવાદને અત્યાર સુધી આપણે એમ જ માનીને ચાલ્યા હતા કે રાગ દ્વેષ કરીએ એટલે કર્મ બંધાય. પણ હવે એને વિસ્તારથી અહીંયા સમજાવે છે કે કર્મ બંધાય છે એમાં ત્રણ મુખ્ય તત્વો છે, મન વચન અને કાયાનો યોગ, ક્રોધ માન માયા અને લોભ, કૃષ્ણ નીલ કાપોત, પીત પદ્મ અને શુક્લ લેશિયા. જે પ્રકારની લેશિયા હશે એ પ્રકારના કર્મો બંધાશે, આપણે એ પ્રકારની સ્થિતિ નક્કી થશે કે કેટલા સમય સુધી રહેશે. જો એની જ જગ્યાએ આટલો તીવ્ર ભાવ ભાવ્યા પછી પણ લેશિયા શુભ હોત તો એની આટલી ઊંચી સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ થાત નહીં. એટલે લેશિયા મનના ભાવોને જેટલા સુધારતા જઈએ એટલો કર્મનો સ્થિતિનો જે પોર્શન છે એ મંદ પડતો જાય. એટલે આ એક બહુ મહત્વની વાત અહીંયા આપણને ઉમા સ્વાતિ મહારાજ કરે છે. એમણે અહીંયા કૃષ્ણ લેશિયાઓના નામ આપ્યા છે, એના પર આપણે વધુ વિસ્તારથી વાત નહીં કરી આજે, કે કૃષ્ણ નીલ કાપો તેજ પદ્મ અને શુક્લ એ નામની લેશિયાઓ છે. કર્મબંધમાં એ સરેશ જેવી છે, એટલે કે શ્લેષ અહીવ વર્ણ બંધસ્ય. શ્લેષ એટલે જે વસ્તુને ચોંટાડવા માટે વપરાય છે, બે લાકડાને ચોંટાડવા હોય ત્યારે એને ફેવિકોલ આજના જમાનામાં અને પ્રાચીન કાળમાં સરેશ કહેતા હતા. એ લાકડા બે લાકડાના ટુકડાને ચોંટાડવા માટે એટલે બે પદાર્થોને ચોંટાડવા માટે ફેવિકોલ કે કોઈ એવું કેમિકલ વાપરીએ છીએ કે જે બધા બેને ચોંટાડી દે છે. તો આ ચોંટાડવાનું જે કામ કર્યું છે એ લેશિયા કરે છે. કઈ છે? આપણા મનના ભાવો. કર્મબંધ સ્થિતિ વિધાત્ર્ય, કર્મબંધની સ્થિતિ નક્કી કરવામાં કારણભૂત છે. કર્મો દયાત ભવગતિ, ભવગતિ મૂલા શરીર નિવૃત્તિ, દેહાદ ઇન્દ્રિય વિષયા વિષય નિમિત્તે ચ સુખ દુઃખે. અહીંયા સુખ દુઃખનું કારણ બતાવ્યું. હવે મનુષ્ય સુખને ઈચ્છે છે, દુઃખને ઈચ્છતો નથી, દુઃખથી મુક્ત થવું છે એને. પણ આપણો અનુભવ એવો છે કે આપણે દુઃખથી મુક્ત થયા નથી. સુખની કામનાથી કરેલા કાર્યો પણ આપણને સુખ અપાવી શક્યા નથી, દુઃખનો જ અનુભવ કરાવે છે. તો અહીંયા એની આખી પ્રક્રિયા બતાવી કે કર્મ બંધ અથવા કર્મનો ઉદય એનાથી સંસારની ગતિ નક્કી થાય છે. કર્મનો ઉદય આવે એટલે આપણો જીવ સંસારમાં ભટક્યા કરે છે. કર્મો દયાદ ભવતી ભવગતિર ભવગતિ ભવગતિ મૂલા શરીર નિવૃત્તિ. આ જે ભવની ગતિ સંસારની ગતિ છે એનું મૂળ છે એ શરીર. શરીરના કારણે આપણે આ સંસારની અંદર ભટક્યા કરીએ છીએ. આપણે શરૂઆતમાં જ જોયું આજે પહેલા સ્વાધ્યાયની અંદર કે દેહ આપણને કેટલો બધો પરેશાન કરે છે, દેહના પ્રત્યેની આપણી આસક્તિ કેટલી તીવ્ર છે, આપણને દેહ જ પ્રિય છે અને દેહની વાત આવે ત્યાં બીજું બધું આપણે ભૂલી જઈએ છીએ. તો કહે છે કે આ દેહ છે, શરીર છે, એ શરીરનું નિર્માણ આ ભવની અંદર ભટકવામાં નિમિત્ત છે. શરીર વારંવાર ગ્રહણ કરવું પડે છે તેનું કારણ શું? તો કે ઇન્દ્રિયો. ઇન્દ્રિયો છે એટલે શરીર ગ્રહણ કરવું પડે છે. સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય, આ પાંચ ઇન્દ્રિયો છે. એ પાંચ ઇન્દ્રિયોના વિષયો પાંચ છે. સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ. સ્પર્શનેન્દ્રિયથી સ્પર્શનો બોધ થાય છે, રસનેન્દ્રિયથી સ્વાદનો બોધ થાય છે, ચક્ષુરેન્દ્રિયથી રૂપનો બોધ થાય છે અને શ્રોત્રેન્દ્રિયથી શબ્દનો બોધ થાય છે. એટલે સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ એ આ ઇન્દ્રિયોના વિષયો છે. પાંચ ઇન્દ્રિયો છે, પાંચ ઇન્દ્રિયોના પાંચ વિષયો છે. પાંચ ઇન્દ્રિયોનો સ્વભાવ કેવો છે? આપણે ઇન્દ્રિયો વિશે અહીંયા અત્યારે વિચાર કરી રહ્યા છીએ કે આ ઇન્દ્રિયોનો સ્વભાવ કેવો છે. તો કે વિષયો મળતા જ એ સક્રિય થઈ જાય છે. તમે આ ટેબલ પરના સ્પર્શનો અનુભવ કરો એટલે સ્પર્શ કરો, એની સાથે જ રાગ અને દ્વેષનો પ્રારંભ થઈ જાય છે કે આ સારું છે, આ સુંદર છે અથવા આ ખરાબ છે, આ આવું ન હોવું જોઈએ, આ આવું હોવું જોઈએ, આ આવું કેમ કર્યું, આ આમ કેમ ન કર્યું. આ બધા જ જ્યાં સુધી સ્પર્શ નથી કર્યો ત્યાં સુધી વિચારો નથી આવતા, પણ જેવો સ્પર્શ કર્યો એટલે વિચારો શરૂ થઈ ગયા. એવી જ રીતે રસનેન્દ્રિયમાં કોઈ પણ પદાર્થના રસનો અનુભવ થાય એટલે વિચારો તરત શરૂ થઈ જાય કે આ સારું છે, આ ખાટું છે, આ મોળું છે, આ તીખું છે, આ આવું હોવું જોઈએ, આ આવું ન હોવું જોઈએ, ગઈકાલે તો આને આવું સરસ બનાવ્યું તો આજે કેમ આવું બનાવ્યું, આજે આપણા પૈસા પડી ગયા, ગઈકાલના પૈસા વસૂલ હતા. આ બધા વિચારો જેવા રસનેન્દ્રિયના સંપર્કમાં વિષય આવ્યો એટલે શું થયું? પ્રારંભ થઈ ગયો. જ્યાં સુધી ગંધને આપણે સૂંઘી નથી ત્યાં સુધી કશું જ નથી, પણ જેવો ગંધનો સ્પર્શ થયો એટલે તરત રાગ દ્વેષના વિચારોનો પ્રારંભ થઈ ગયો. જ્યાં સુધી તમે કોઈ રૂપ નથી જોયું ત્યાં સુધી કંઈ જ વાંધો નથી, પણ જેવું રૂપ જોયું એટલે તમે વિચાર કરવા માંડો છો કે આ સુંદર છે, આ કદરૂપું છે, આ ગમે એવું છે, આની આંખો આવી છે, એના કાન આવા છે, એનું નાક આવું છે, એના વાળ આવા છે, એની દાઢી આવી છે, એના હોઠ આવા છે. આ બધા જ પેલા રૂપને જોતા વિચારો આવવા માંડે છે. એવી જ રીતે કર્ણેન્દ્રિય એટલે સાંભળીએ છીએ એટલે આપણા મનની અંદર વિચારોનો પ્રવાહ શરૂ થઈ જાય છે કે આ સારું બોલે છે, આ ખરાબ બોલે છે, આ ગમે એવું બોલે છે, આ નથી ગમે એવું બોલતો. તો ઇન્દ્રિયો વિષયો તરફ દોડી રહી છે, ઇન્દ્રિયોને વિષય વગર ચાલતું નથી, સતત વિષયો પામવા માટેનો પ્રયાસ કરે છે. જે સમયે વિષયોથી ઉન્મુખ થઈ જાય છે એટલે વિષયોથી પાછી હટી જાય છે. એક દ્રષ્ટાંત લઈ કે આ આંખ છે, એ આંખે આજ સુધીમાં કેટલું જોયું છે, કેટલું જોયું છે. અથવા એને બીજી રીતે કહીએ કે આપણે કેટલા શબ્દો સાંભળ્યા છે આજ સુધીમાં, એ શબ્દોને જો લખવામાં આવે તો. અને આ કાનનું જે ચિત્ર છે એ એટલા બધા શબ્દો સાંભળ્યા પછી પણ હજી ધરાયું નથી, એની અંદર જેટલા શબ્દો પડે એટલા અંદર ખવાઈ જાય છે. આ પેટ આપણે કહીએ છીએ કે આટલું જ છે, ઉદર આટલું જ છે, પણ એની અંદર નાખ્યા કરો, નાખ્યા કરો, નાખ્યા કરો. પેટનો ખાડો ક્યારેય પુરાયો છે ખરો? 70 વર્ષે પણ આપણને શું થાય છે કે હજુ અંદર થોડું ખાઈ લઈએ. એટલે કહેવાનો મતલબ એ છે કે પેલી ઇન્દ્રિયો છે એ રસના વિષયો તરફ અથવા પોતાની વિષયો તરફ સતત દોડ્યા કરે છે, સતત દોડ્યા કરે છે. અને જયારે દોડે છે એના સંપર્કમાં આવે છે ત્યારે રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે. અને એના કારણે અહીંયા શું કહે છે કે આના કારણે નવા દેહો નું નિર્માણ થતું જાય છે. જે સમયે ઇન્દ્રિયો વિષયો તરફ દોડવાનું અટકાવીને આત્મા તરફ દોડવા માંડે તે દિવસે દેહનું નિર્માણ અટકી જાય છે. ભગવાને શું કર્યું, 12.5 વર્ષ સુધી શું કર્યું ભગવાને, જે સમયે સંયમ ગ્રહણ કર્યું ત્યાર પછી નક્કી કર્યું કે હવે યથાશક્તિ ઉપવાસ કર્યા કરીશ. 12.5 વર્ષની અંદર પારણા કેટલા કર્યા, બરાબર? એટલે કેટલું થયું, 1 વર્ષ, અંદાજે 1 વર્ષ. 1 વર્ષ એટલે સરેરાશ મૂકીએ તો દરેક 11 દિવસના ઉપવાસ પછી 1 પારણું સરેરાશ મૂકીએ આપણે તો કેટલું થયું, દરેક 11 દિવસ પછી. એટલે કોઈક વાર મોટું તપ કર્યું હોય, કોઈક વાર નાનું પણ તપ કર્યું હોય, કોઈક વાર શું કરે કે 5 મહિના ને 25 દિવસના ઉપવાસ કરે, અને કોઈક વાર છઠ પણ કર્યું, પણ એમણે રસનેન્દ્રિય ઉપર વિજય મેળવવાની પ્રવૃત્તિ કરી કે મારે હવે અણાહારી પદ મેળવવું છે, આહારીમાંથી અણાહારી પદ બનાવવું. એટલે હવે નવા શરીરની મારે અપેક્ષા નથી, તો મારે નવું શરીર નિર્માણ નથી કરવું તો શું કરવું પડે, તો કે એને સૌથી પહેલા તો ઇન્દ્રિયોને જીતો. ઇન્દ્રિયોને જીતવા માટે શું કરવું, તો કે વિષયોને અટકાવો. ઇન્દ્રિયો વિષયો તરફ દોડી રહી છે એને અટકાવો. એ અટકે એટલે બીજું બધું કામ સરળ થઈ જાય. આત્મારામજી મહારાજ નામના એક મહારાજ થઈ ગયા આજથી લગભગ 150 વર્ષ પહેલા. બહુ મોટા સંત હતા. મૂળ એમનો જન્મ ક્ષત્રિય કુળમાં થયો હતો, ક્ષત્રિય વંશના એક ઘરમાં એમનો જન્મ થયો, પણ જન્મતાની સાથે જ એમનું રૂપ, એમનો આકાર પ્રકાર એટલો પ્રભાવશાળી હતો એટલે એ જ્યાં જન્મ્યા હતા ત્યાંનો અધિકારી માણસ જ્યારે અમે મળવા આવ્યા ને આ પુત્રને જોયો ત્યારે અત્યંત પ્રભાવી થઈ ગયા અને એને લાગ્યું કે આ ભવિષ્યની અંદર બહુ મોટો માણસ બનવાનો છે. એટલે પેલાએ કીધું કે ભાઈ આ તારા દીકરાને મને આપી દે, હું એને ભણાવવાનું, હું એને સાળવા પોષવાનું બધું કામ હું કરીશ, તારે કોઈ ચિંતા કરવાની નહીં રહે. એટલે પેલાએ કીધું કે મેં છોકરાનો જન્મ આવું કંઈ કરવા માટે, આપી દેવા માટે નથી કર્યો, અને હું સમર્થ છું, હું એનું પાલન પોષણ કરી શકીશ. છતાં પણ પેલાને એના પુત્ર ઉપર એટલો બધો મોહ થઈ ગયો એટલે આ માણસ ઉપર એને ખોટા આરોપો નાખીને એને જેલમાં પુરાવ્યો. જેલમાં જયારે પૂર્યો ત્યારે આ ભાઈએ પોતાના દીકરાને કોઈક એક જૈન શ્રાવકના ઘરે, એનો મિત્ર હતો એ મિત્રના ઘરે એને સાચવવા માટે મૂક્યો, અને આ બાળકને ત્યાં જૈન ધર્મના સંસ્કારો મળ્યા. એના ઘરે સાધુ ભગવંતો ગોચરી વોરવા આવતા, ધર્મોપદેશ સાંભળવા જતા લોકો, એમાંથી આને જૈન ધર્મના સંસ્કારો પેદા થયા, જાગૃત થઈ ગયા અને દીક્ષા લેવાનું મન થયું. દીક્ષા લીધી એમણે અને બહુ મોટા સંત બન્યા આત્મારામજી મહારાજ. એણે એક બહુ મહત્વની વાત કરી. શું કહે છે કે આ જૈનો છે એ બે ઇન્દ્રિય જીવો છે. શું કહે છે મેરભાઈ, સમજાય છે? આપણે કેટલા કે ઇન્દ્રિયો વાળા જીવો છે, સંઘની પંચેન્દ્રિય, અને એ શું કહે છે બે ઇન્દ્રિય. તો પછી શ્રાવકોએ પ્રશ્ન પૂછ્યો કે કેમ આવું કહો છો, તો કે આ શ્રાવકોમાં બે ઇન્દ્રિયો બહુ સતેજ છે એટલા માટે હું કહું છું કે બે ઇન્દ્રિય જીવો. તો કે કઈ બે ઇન્દ્રિય, તો કે એક નાક અને બીજી જીભ. એ બધું કામ શેના માટે કરે છે? કે નાક માટે. મારું નામ આવવું જોઈએ અહીંયા. હું અહીંયા બેઠો છું એટલે મારે મારું નાક સાચવવું પડે, એટલે મેં લખાઈ દીધા ડોલર. પણ એ ભાવથી કે ના, મારી ફરજ છે, મને મળ્યું છે, ધર્મએ મને જે માર્ગ આપ્યો છે, ધર્મએ જે મારી આંખો ખોલી છે, એ તો કોઈએ ખોલી નથી. મારો અંદરનો આત્માને જગાડનાર તો આ ધર્મ છે. એણે મને જે આપ્યું છે એ જો મને ન મળ્યું હોત તો હું અત્યારે ક્યાં ભટકતો હોત? હું ક્યાં હોત? અહીંયા આપણે એમણે બોલ્યા કે હું કોણ છું, ક્યાંથી થયો છું, સ્વરૂપ છે મારું કરું, કોના સંબંધે વળ ગણા રાખું કે પરિયારું, તેનો વિચાર પછી શું કહે છે? વિવેકપૂર્વક શાંત ભાવે. આ બોલી જવા માટે નથી, ત્યાં એમણે બહુ સ્પષ્ટ કહ્યું કે આ વિવેકપૂર્વક. વિવેક એટલે સાચું શું અને ખોટું શું એનો નિર્ણય કરવા પૂર્વક. અને શાંત ભાવે એટલે એક જગ્યાએ એક ખૂણામાં બેસીને જ્યાં તમારે કોઈ ડિસ્ટર્બન્સ નથી ત્યાં વિવેકને જાગૃત કરીને વિચારવાનું છે કે કો હમ, હુ એન આય, હું કોણ છું? હું ઉર્વશીબેન છું કે હું મનોજભાઈ છું કે હું મિહિર છું કે હું મહેન્દ્ર છું? કોણ છું? ક્યાંથી આવ્યો છું હું અહીંયા? હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? અને મારે એ સ્વરૂપે પહોંચવા માટે મેં શું નિયમો લીધા છે? હવે એનાથી પણ આગળ વધીને દસવૈકાલિક સૂત્રમાં સ્વયંભવ સુરી આગળ વધતા કહે છે કે કિમ મેં કડમ, મેં શું કર્યું, હું શું કરી શકું એમ છું, એ કરી શકું એમ છું, એ હું કરું છું કે નથી કરતો? જો હું નથી કરતો તો મારી શક્તિને ગોપવું છું, અને મારી શક્તિને ગોપવું છું એ દંભ છે. તમારી શક્તિ છે પાંચ ડગલા ચાલવાની અને તમે ચાલો જ નહીં અને એમ કહીને ઉભા રહો કે ના હું તો નહીં ચાલી શકું, તો તમે સીધે સીધો શું કરો છો? દંભ કરો છો. એટલે ત્યાં એ વિચાર કરે છે કે હું શું કરી શકું એમ છું ને મેં શું કર્યું. ખરેખર મારી પાસે જે સમય છે અત્યારે, મારી પાસે જે સમય છે અને મારી પાસે જે શક્તિ છે અને એમાં મારી જે સમજ છે એમાંથી હું કેટલું કરું છું. જે દિવસે સમયનું મહત્વ સમજાઈ જશે એ દિવસે પ્રમાદ નહીં રહે. જે દિવસે તમને ખ્યાલ આવી જશે કે મારે જે કામ કરવાનું છે એના માટે હવે ઘણો ઓછો સમય બચ્યો છે, જે સમયે ખ્યાલ આવશે કે અનાદિકાળથી હું આ પરિભ્રમણ કરી રહ્યો છું, મારા આત્મા ઉપર અનાદિકાળથી સંસ્કારો પડ્યા છે, એ અનાદિકાળના સંસ્કારોને ભૂસવા માટે 5-25 વર્ષનો સમયગાળો બહુ અલ્પ કહેવાય. એ મહાવીર સ્વામીએ જોઈ લીધું હતું કે મને જે સમય મળ્યો છે એમાં મારે હવે જાગૃત થઈ જવાનું છે. એટલે 12.5 વર્ષની ઘોર તપશ્ચર્યા કરી. શું કર્યું? કેટલી વાર સૂતા છે? 12.5 વર્ષમાં કેટલું સૂતા? 48. બરાબર એક જ વાર સૂતા ને એમાં એક સ્વપ્ન આવ્યું, 10 સ્વપ્ન આવ્યા, બાકી સૂતા નથી. જાગતા રહ્યા કે હું સુઈશ તો પ્રમાદ થશે. આપણે એ કરે વિચાર કરતા નથી, આપણે ખાલી એમ બોલ્યા કરે છે કે મહાવીર સ્વામી મારા પરમાત્મા છે. પણ એ પરમાત્મા કેવી રીતે બન્યા? એ 12.5 વર્ષ સુધી ઘોર તપશ્ચર્યાના માર્ગે વિચર્યા. અનાર્ય દેશમાં સામેથી ગયા. એમને લાગ્યું કે આર્ય દેશમાં તો હવે હું બધા પરિસોહોને જીતી લીધા છે મેં, એટલે અનાર્ય દેશમાં ગયા. અનાર્ય દેશમાં જેવા પ્રવેશે છે ઉપસર્ગોની હારમાળા શરૂ થઈ જાય છે. સમતા ધારણ કરી શક્યા. તો એક ઇન્દ્રિય એ બતાવી કે આપણે નાકના માટે, આપણે આપણી પ્રતિષ્ઠા માટે, આપણા આત્મા માટે નહીં, શેના માટે જીવીએ છીએ? નાક માટે. આપણે પણ પાછા એટલા હોશિયાર છીએ કે કોઈની પાસેથી ડોનેશન લેવાનું હોય તો આપણે જઈને કહીએ કે ભાઈ જો પેલા એ તો આટલા લખાવ્યા છે, તમે ઓછા લખાવશો તો તમારું નાક કપાશે. આપણે ત્યાં એના નાકનો ઉપયોગ કરીએ છીએ. અને બીજું રસન ઇન્દ્રિય, એક નાક માટે ને બીજું ખાવા માટે. આ 150 વર્ષ પહેલા આચાર્ય ભગવંતે આ લખ્યું. એ સીધો આપણા ઉપર બહુ મોટો કટાક્ષ છે, જાગૃત કરવાનો, આપણને જગાડવાનો કે મારે આમાંથી બહાર નીકળવું જોઈએ. આ ઇન્દ્રિયોની રમતો કેટલી બધી કુટિલ છે, અને જ્યાં સુધી ઇન્દ્રિયોની રમતમાં અટવાયેલા છીએ ત્યાં સુધી દેહનું ધારણ કરવું અટકવાનું નથી. એટલે અહીંયા કહું કે દેહાદ ઇન્દ્રિય વિષયા વિષય નિમિત્તે જ, અને જ્યારે આ વિષયોની સાથે દેહને કારણે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના કારણે વિષયો, અને વિષયોના કારણે સુખ અને દુઃખ, જ્યાં જ્યાં વિષયો આવ્યા ત્યાં સુખ અને દુઃખ આવીને ઉભું રહેશે. એટલે જો સુખ અને દુઃખ ઉપર પ્રભુત્વ મેળવવું હોય, આપણે જે ઈચ્છીએ છીએ એમાં આપણે સુખ માણવું હોય, તો આ વિષયો ઉપર વિજય મેળવવો જોઈએ. એટલે હરિભદ્ર સુરી મહારાજે યોગ દ્રષ્ટિ સમુચ્ચયની અંદર બહુ સુંદર વાત કરી કે આપણે જે ઇન્દ્રિયોના પ્રવાહ બાહ્ય વિષયો તરફ દોડી રહ્યો છે એને ત્યાંથી ખેંચીને 5-10 મિનિટ આપણે ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. અને એ અભ્યાસ વખતે આપણે આત્માની ગંધ સૂંઘવાનો પ્રયાસ કરવો જોઈએ, આત્માનો રસ ચાખવાનો પ્રયાસ કરવો જોઈએ, આત્માના રૂપને જોવાનો પ્રયાસ કરવો જોઈએ, આત્માને સાંભળવાનો પ્રયાસ કરવો જોઈએ, આત્માનો સ્પર્શ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આ વ્યવહારથી વાત છે, નિશ્ચય નહીંની અપેક્ષા છે. આત્મા અરૂપી છે, એટલે આત્મામાં રૂપ રસ ગંધ વર્ણ શબ્દ કશું જ નથી. પણ ત્યાં સુધી પહોંચવું છે એટલે આલંબન લેવું પડે. આલંબન લઈને ત્યાં સુધી પહોંચી શકાય એટલા માટે આ એક આલંબન આપ્યો, ને એને કહ્યું પ્રત્યાહાર. પ્રત્યાહાર એ યોગની એક સ્થિતિ છે. જેવી રીતે પ્રતિક્રમણ એ શબ્દ આપણે આપ્યો જગતને, કે પ્રતિ એટલે પાછા, ક્રમણ એટલે ચાલવું, પાછા ચાલવું. જે દિવસ દરમિયાન સ્વસ્થાનાત પરસ્થાનમ ગતઃ જીવઃ, સ્વસ્થાનમાંથી નીકળીને પરસ્થાનમાં જ રમ્યા કર્યો છે આખો દિવસ, તે જીવને ફરી પાછો પોતાના સ્થાન તરફ લઈ આવો. પ્રતિક્રમણ એટલે સ્વસ્થાન તરફ, સ્વમાં લઈ આવવા માટેની પ્રક્રિયા એ પ્રતિક્રમણ છે. તેવી જ રીતે આ ઇન્દ્રિયો છે બાહ્ય વિષયો તરફ દોડી રહી છે, એને 5-10 મિનિટના અભ્યાસની અંદર એ જ વિચારણા કરવી કે આ વિષયો તરફની ભાગતી ઇન્દ્રિયોને ખેંચીને હવે હું મારા આત્માની તરફ હું લઈ આવું, એ પ્રત્યાહાર છે. એ ચોથી દ્રષ્ટિ છે, મિત્રા તારા બલા અને દીપરા દ્રષ્ટિ. કઈ દ્રષ્ટિ છે? દીપરા. આ દીપરા દ્રષ્ટિમાં જીવ છે એ બાહ્ય વિષયોને છોડીને પોતાના આત્મ તરફ જવાની કોશિશ કરે છે. એટલે જો સુખ અને દુઃખમાંથી, એટલે કે આ બાહ્ય વૈષયિક સુખ અને દુઃખમાંથી બહાર નીકળવું હોય તો વિષયો ઉપર કાબુ મેળવવો પડશે. દુઃખ દ્વિત સુખ લિક્ષુર મોહાન દત્વાદ અદૃષ્ટ ગુણ દોષ યામ યામ કરોતિ ચેષ્ટામ તયા તયા દુઃખમાં દત્તે. અહીંયા એક જીવની વાસ્તવિક પરિસ્થિતિનું બયાન કરે છે ઉમા સ્વાતિ મહારાજ. કહે છે કે દુઃખ દ્વિત, આ જીવ છે એ દુઃખનો દ્વેષ કરનાર છે, એને દુઃખ ગમતું નથી, એને જરાય દુઃખ પસંદ નથી. જો દુઃખ હોય તો એ ત્યાં જતો નથી. એટલા માટે ઘણીવાર આપણે કહીએ છીએ કે ભાઈ તમે ધર્મના સ્થાને પણ બધી અનુકૂળતા કરો, બધી જ અનુકૂળતા હોય તો ધર્મ કરીએ ત્યાં. હકીકતે ધર્મ શું કહે છે? દુઃખને આમંત્રણ આપો. શું કહે છે? સેના દ્વારા કહે છે? બે બાબતો દ્વારા આપણને સમજાવ્યું છે. એક ઉપસર્ગ અને પરિસહ. જૈન ધર્મની આ બે મોટામાં મોટી બાબતો છે. એ બે બાબતો એ દર્શાવે છે કે ઉપસર્ગ આવે તો ડગી ન જવું, અને ઉપસર્ગ રહિત જીવન હોતું નથી. જીવનની અંદર ઉપસર્ગો આવ્યા વગર રહેતા નથી. તમારી ઈચ્છા ન હોય તો પણ સંયોગ અને વિયોગ થાય છે કે નહીં, અને વિયોગ થાય ત્યારે પીડાનો અનુભવ થાય ને થાય, તો એ ઉપસર્ગ આવ્યો. હવે એ પીડાનો અનુભવ કરવો કે ના કરવો એ કોણ સમજાવે? એ ધર્મ સમજાવે છે. તમે વિચાર કરો કે આ ગજસુકુમાલની માતા છે, કેટલા પુત્રો જન્મ્યા ને મર્યા? સાત. સાત પુત્રોને મારી નાખવામાં આવ્યા. આઠમો પુત્ર જન્મ્યો છે આ ગજસુકુમાલ. એ સાત સાત પુત્રો મારી નાખવામાં આવ્યા છે, પણ એ વિચાર શું કરે છે? કર્મની આ જ સ્થિતિ હશે, કર્મનો આ જ નિર્મિતિ હશે, અને કર્મોની આ નિર્મિતિ અને હું મિથ્યા કરી શકીશ નહીં, એટલે એ સમતા ધારણ કરી શક્યા. દુઃખ દ્વિત સુખ લિપ્સુ, અને આપણને સુખની લિપ્સા છે, સુખની ઈચ્છીએ છીએ. મોહાન દત્વાદ અદૃષ્ટ ગુણ દોષ. જીવના સ્વરૂપનું વર્ણન કરે છે કે મોહથી ઘેરાયેલા છીએ આપણે. શું છે? મોહથી ઘેરાયેલા છે. અને મોહ જયારે જયારે આવે છે ત્યારે ગુણ અને દોષને જોઈ શકતા નથી. જ્યાં મોહ છે ત્યાં આપણે ગુણ દોષ ભૂલી જઈએ છીએ. શું થયું? ધૃતરાષ્ટ્રના જીવનની અંદર શું થયું? દુર્યોધને શું કર્યું? મોહથી બધા આંધળા થઈ ગયા હતા, અને એના કારણે સાચું શું છે એ જોઈ ન શક્યા. યામ યામ કરોતી ચેષ્ટા તયા તયા દુઃખમ આદત્તે. જે જે ક્રિયા કરે છે તે તે દ્વારા દુઃખને જ પ્રાપ્ત કરે છે. એટલે દુઃખનું કારણ છે કે દુઃખના પ્રત્યે દ્વેષ ન કરવો, સુખની લિપ્સા ન કરવી, અને મોહથી મુક્ત થવું, તો દુઃખથી મુક્તિ મળી શકે. કલરીભીત મધુર ગાંધર્વ તુર્ય યોષિત્વિભૂષણ રવાજ્ય શ્રોત્રાવાવબદ્ધ હૃદયો હરિણ ઈવ વિનાશમ ઉપયાતિ. હવે પાંચ ઇન્દ્રિયોથી થતી પીડાની વાત આપણે આ પહેલા પણ એકવાર વાત કરી ચૂક્યા છીએ. અહીંયા દરેક ઇન્દ્રિયોને કારણે થતી તકલીફોની વાત કરી છે, અને આ પાંચ છ શ્લોક છે. એની જગ્યાએ ઉપાધ્યાય યશો વિજયજીએ એક જ શ્લોકમાં આખી વાત કરી દીધી છે કે પતંગ ભૃંગ મિનેભ સારંગા યાંતિ દુર્દશામ એક એક ઇન્દ્રિય દોષાચેત દુષ્ટેસ્તે કિમ ન પંચભી. પતંગિયું દુઃખ પામે છે. શેના કારણે? રૂપ. રૂપ જુએ છે દીપકનું અને એને ભેટવા જાય છે. ભૃંગ ભમરો છે એ દુઃખ પામે છે સ્વાદને ઇન્દ્રિયને કારણે, રસને ઇન્દ્રિયના કારણે. કમળ ઉપર બેઠો છે ને કમળની પાંદડીઓ બિડાઈ જાય છે ને એમાં એમાં ગુંગળાઈને મરી જાય છે. પતંગ ભૃંગ મીન. મીન એટલે માછલી. માછલી અંકોડામાં ભરાયેલા અનાજના કણને ખાવા માટે જાય છે અને એમાં ફસાઈ જાય છે અને મૃત્યુ પામે છે. ઈભ હાથી. હાથી જે હાથણીને ભેટવા માટે દોડે છે અને શિકારીએ રસ્તામાં જે ખાડો મૂક્યો છે એને ખાડાને પૂરીને ઉપર ઘાસ મૂકી દીધું છે એટલે પેલા હાથીને ભ્રમ થાય છે કે અહીંયા ઘાસ છે, પણ હકીકતે ખાડો હોય છે ને કાડામાં. એટલે હાથીને સ્પર્શ કરવા એને ભેટવામાં હાથી પોતાનું જીવન ગુમાવે છે અને સારંગ સંગીતમાં મસ્ત થઈને પોતાનું જીવન ગુમાવે છે. તો જે એક ઇન્દ્રિયના દોષથી મૃત્યુ થતું હોય તો જેની પાસે પાંચે પાંચ ઇન્દ્રિયો હોય તેને કેટલું નુકસાન થાય. સારંગા યાંતિ દુર્દશામ એક ઇન્દ્રિય દોષાચેત દુષ્ટેષ્ટે પંચભી. પાંચે પાંચ ઇન્દ્રિયો જેના પાસે છે એનું શું થશે? આ અહીંયા એક એક વાત કરી છે એને આપણે અત્યારે જવા દઈએ છે. આ પાંચે ઇન્દ્રિયો એવમ અનેકે દોષાહ પ્રણષ્ટ શિષ્ટ ઇષ્ટ દૃષ્ટિ ચેષ્ટાનામ દુર્નિયતમ ઇન્દ્રિયાણામ ભવંતિ બાધાકર બહુશઃ. અહીંયા એમને એમ કહ્યું કે આ એક અનેક દોષો આપનાર અનેક દોષો સર્જનાર આ ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો છે એ અનેક દોષોને ઉત્પન્ન આપે છે. સારા માણસને છાજે તેવી દ્રષ્ટિ અને ચેષ્ટા નાશ પામી છે અને જે માણસો ઇન્દ્રિયોને તાબે પડેલા છે તે બહુ વખત બહુ રીતે અનેક હેરાનગતિઓ પીડાઓ બાધાઓ સહન કરનાર થાય છે. આ વાસ્તવિકતા બતાવી કે વાસ્તવિકતા શું છે કે જ્યારે તમે ઇન્દ્રિયોના શરણે થઈ જાઓ છો, ઇન્દ્રિયોને વશ થઈ જાઓ છો, ત્યારે દુઃખ સિવાય કશું જ પ્રાપ્ત થતું નથી. બાધાઓ અને પીડાઓ સહન કરવી પડે છે. એક એક વિષયના સંગથી રાગ અને દ્વેષને પરવશ પડેલ પ્રાણી નાશ પામ્યા છે તો પછી અનિયમિત આત્મા પાંચે ઇન્દ્રિયોથી કેટલી પીડા પામે છે. આપણે ગઈકાલે એક વાત કરી હતી અને એ વાત હતી ઉપમિતિ ભવપ્રપંચા કથાની. સિદ્ધર્ષિ ગણી નામના એક મહાત્માએ નવમી સદીમાં આ એક ગ્રંથ રચ્યો. 2500 પાત્રો છે એમાં. એ 2500 પાત્ર માનવના સ્વભાવનું ચિત્રાંકન કરે છે, સારા અને ખરાબ ભાવોનું. જીવનની અંદર એક વાર તો આ ગ્રંથ નો સ્વાધ્યાય કરવા યોગ્ય છે, જેનાથી ખબર પડે કે આ સંસારનો પ્રપંચ કેટલો બધો છે. પ્રપંચ એટલે વિસ્તાર. આ વિસ્તાર, સંસારનો વિસ્તાર થવામાં કારણભૂત કોણ છે? શેના કારણે આપણે સંસારની અંદર પરિભ્રમણ કર્યા કરીએ છીએ? એમણે બહુ સુંદર વાત કરી, બહુ સુંદર, અતિ સુંદર વાત કરી કે આપણા જીવનની અંદર ત્રણ પરિવારો છે. કેટલા પરિવાર છે? ત્રણ પરિવાર. તમે કેટલા પરિવારને ઓળખો છો? ઉર્વશીબેનને ઓળખો, મિહિરને ઓળખો, હર્ષદભાઈને ઓળખો, એટલે ભાઈને, બેનને, માતાને, પિતાને, અને એમાં જ આખી જિંદગી કાઢી નાખે. શાસ્ત્ર શું કહે છે અથવા અનુભવી લોકો શું કહે છે કે આ પરિવાર છે, આ તમારો પરિવાર છે, એ તમને કેટલો કામમાં આવવાનો છે? કેટલો કામમાં આવે ભાવનાબેન? આપણને આ પરિવાર એટલે જે બાહ્ય પરિવાર છે એ બાહ્ય પરિવાર બહુ ઓછો કામમાં આવે છે. આપણે માનીએ છીએ કે એ સર્વસ્વ છે, એના વગર જીવી ના શકાય એવું માનીએ છીએ. પણ જ્યારે સમય આવે છે ત્યારે આપણને ખબર પડે છે કે આમાં બહુ દમ નથી. શું છે? જે સંસારને હું મારો માનીને જીવ્યો છું એ સંસાર મારો નથી. એટલે સજ્જાયોની અંદર કહ્યું કે મારું મારું મા કર જીવતું જગમાં નહીં તારું કોઈ અરે. એ જીવ તો મારું 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 કરીને દોડી રહ્યો છે, પણ આમાંનું તારું કોણ છે? એટલે જે સંસાર ઉપર, જે પરિવાર ઉપર આપણને સૌથી વધુ ભરોસો છે, તે સૌથી બોધો પરિવાર છે. કેવો છે? ખોખલો છે. જ્યારે કાલ સૌરિક કસાઈ મૃત્યુ પામ્યો, એનો દીકરો છે. કાલ સૌરિક પણ ભગવાનની દેશના સાંભળવા જાય છે, ખબર છે એ વાત? સમવ શરણમાં કાલ સૌરિક પણ જાય છે રોજ દેશના સાંભળવા, શૈણિક મહારાજા પણ દેશના સાંભળવા જાય છે ભગવાન મહાવીરની રોજ. શૈણિક મહારાજા કાળ સૌરિકને જુએ છે એટલે એને આશ્ચર્ય થાય છે કે આ માણસ રોજ 500 પાડાવનો હત્યારો છે, એ ભગવાનની દેશના સાંભળવા આવે છે અને એને હિંસા છોડવાનું મન કેમ નથી થતું? એટલે એક દિવસ એને કાલ સૌરિકને ઉભો રાખ્યો અને કીધું કે ભાઈ, તું અહીંયા આવે છે, આવી ઉત્તમ વાણી સાંભળે છે, તને હિંસા છોડવાનું મન નથી થતું? શું કામ આવે છે તું? તો કે છે, હું આવું છું એટલા માટે કે આમાં ભગવાનની વાણીમાંથી મને કામમાં આવે એવા ઘણા બધા તર્કો મળી જાય છે. શું કહે છે? મને કામમાં લાગે એવા તર્કો, મને કામમાં લાગે એવી વાતો ઘણી બધી મળી જાય છે. એટલે માણસ જ્યાં સુધી જાગૃત ન થયો હોય ત્યાં સુધી જે વાણી સાંભળે છે તે વાણીમાંથી શું ગ્રહણ કરવું એ પણ સમજી શકતો નથી. જાગૃતિ જોઈએ અંદરથી. તો આ જે આપણો બાહ્ય પરિવાર છે એની આપણે વાત કરી રહ્યા હતા. એટલે આ કાલ સૌરિક મૃત્યુ પામ્યો છે, એનો દીકરો અને અભયકુમાર બંને મિત્રો છે. અભયકુમાર એ સમજાવવામાં સમર્થ થઈ ગયો છે કાલ સૌરિકના દીકરાને કે ભાઈ, તારે આ હિંસા કરવી નહીં. અને એણે કીધું કે સારું, હું હિંસા નહીં કરું, પણ મારા પરિવાર વાળા મને છોડશે નહીં. શું કહે છે? પરિવાર વાળા મને આ હિંસા નો અમારો ધંધો છે એ ધંધો કરવામાંથી મુક્તિ નહીં આપે. કે હું ઘરે જઈશ એટલે બધા રોગ કકળ કરવા માંડશે. મેં એવું જેવું હું કહીશ ને કે ભાઈ આજથી હું દુકાને નથી જવાનો, એટલે શું કરશે? માં કહેશે કે તો ખાઈશું શું, પીશું શું? કોઈ એમ નહીં કે ભાઈ આ હિંસાનું અત્યાર સુધી કર્યું આપણે, હવે આ હિંસાનું કામ બંધ કરી દઈએ. પણ પહેલું જ કહેશે કે હવે આપણે આમ કરીશું, તેમ કરીશું, આવું થઈ જશે, તેવું થઈ જશે. અને આ તો આપણો બાપદાદાનો ધંધો છે, આપણને કેમ મારવા છે? પણ હવે આપણા બધા બાપદાદા કરતા આવ્યા છે તો આપણને આ કરવામાં વાંધો પણ શું છે? આવું બધું સમજાવશે, રડવા માંડશે, રોકકળ શરૂ કરશે. મારે શું કરવું? તો કે તું એક તારું જે ધારિયાથી, જે શસ્ત્રથી તું પાડાનો નાશ કરે છે, પાડાને મારી નાખે છે, તે શસ્ત્ર લઈને બેસજે અને તારો પગ જમીન ઉપર રાખી અને એને કહેજે કે ભાઈ, જો હું આ ભાલાથી, આ છરાથી મારો પગ કાપી નાખું છું અને એ પગ કાપવાથી મને જે પીડા થશે એમાં તમે ભાગીદાર બનશો કે નહીં? આવું કરી જોજો. નાટક જ કરવાનું છે, પગ કાપી નથી નાખવાનો. આમ હાથમાં તું છરો લઈ અને બેસજે અને તારો પગ કાપવા માટેની ચેષ્ટા કરજે. એટલે બધા કહેશે કે ના ના, અમે કઈ એમાં ભાગીદાર, તારા દુઃખમાં ભાગીદાર ના થઈએ. કહેવાનો મતલબ એ છે કે તને જેના ઉપર સૌથી વધુ ભરોસો છે એ પરિવાર તો ક્યાં સુધી સાથે આવવાનો છે? એક બીજો પરિવાર છે, એ અંદર છે. આ બહારનો પરિવાર ઓળખીએ છે, એક અંદરનો પરિવાર છે. એ અંદરનો પરિવાર આપણા કસાયો, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, આ લેશિયાઓ, આ બધું છે એ બીજો એક અંદરનો પરિવાર છે. આ પરિવાર નંબર બે છે. ઇન્ડિયામાં બે નંબરના પૈસા હોય ને એવો આ પરિવાર છે, બે નંબરનો. કર્મોને કારણે આ ઉભો થયેલો પરિવાર અંદરનો, જે આપણને ગુસ્સો આવે છે, જે આપણને માન ઉભો થાય છે, જે આપણને માયા ઉભી થાય, આ બધો બીજા નંબરનો પરિવાર છે. જેમ બ્લેક મની એટલે સરકારના નિયમ વિરુદ્ધ આપણે ભેગા કરેલા પૈસા જે એને આપણે છુપાવવા પડે છે, એવી રીતે આ પરિવારને આપણે છુપાવવાની કોશિશ કરીએ છીએ. અંદર પડ્યો છે તો કેવો છે? ખરાબ છે એ પરિવાર, પણ આપણે છુપાવીએ છીએ. પણ છોડવો નથી ગમતો. પૈસા જેમ છૂટતા નથી એમ આ પરિવાર પણ છૂટતો નથી. અને એક નંબર વન પરિવાર છે, જે સૌથી બહારનો પરિવાર, જેમ અહીંયા આપણે બનાવ્યું છે એવું પેલું પણ બનાવી દો એક, કે સૌથી બહારનો પરિવાર છે એ આપણો વર્તમાન પરિવાર, એટલે આ માતા પિતા ભાઈ બહેન પતિ પત્ની મામા મામી કાકા કાકી, એ પરિવાર. અને એ પરિવાર નંબર ત્રણ છે. પરિવાર નંબર દો એ આ કર્મનો છે. અને પરિવાર નંબર એક એ છે આપણો સમતા, એ છે આપણું જ્ઞાન, એ છે આપણું દર્શન, એ છે આપણું ચારિત્ર, એ છે આપણું તપ, એ છે આપણો આત્મ સ્વભાવ. એ ઓરિજિનલ આપણો પરિવાર છે, પણ એ પરિવારને આપણે ઓળખતા જ નથી. અને ઓળખતા નથી એટલે એ પરિવારને આપણે ક્યારેય પણ મહત્વ આપતા નથી. તો આ સિદ્ધસેન સિદ્ધર્ષિ ગણી કહે છે કે આ પરિવાર નંબર એકમાં પહોંચવાનું છે, પરિવાર નંબર બે થી મુક્ત થવાનું છે, અને પરિવાર નંબર ત્રણમાં ભરોસો રાખવાનો નથી. એટલે જાગૃત રહેવાનું છે. જાગૃત એટલા માટે રહેવાનું છે કે એમાં અટવાઈ ના જઈએ, એમાં આપણો જીવ રહી ના જાય. એમાં ને એમાં જીવ રહી જાય તો એમાં ને એમાં જ આપણો આ સંસાર ચાલુ ને ચાલુ રહ્યા કરે. હવે પરિવાર નંબર એક સુધી પહોંચ્યું છે તો શું કરવું જોઈએ? એના બાદ જ તત્વો કયા છે એના માટે પેલા 2500 પાત્રો એમણે ઉભા કર્યા. કે આ 2500 પાત્રો જો તમે ઓળખી લો તો પહેલો પરિવાર બરાબર સમજાઈ જશે, અને પહેલા પરિવાર તમે સુધી તમે પહોંચી જશો. એક અદભુત કથા મૂકીને આપણને આ આખું સમજાવ્યું, અને એ સમજ દ્વારા આપણે આપણી અંદર રહેલી આ પરિવાર નંબર એકની સ્થિતિ સુધી પહોંચવાની પ્રક્રિયા એમણે બતાવી કે કેવી રીતે પહોંચી શકાય ત્યાં સુધી. અને એમાં બધી વાતો આવી ગઈ. કોઈ એવી વાત બાકી નથી રહેતી કે જે વાત આ પરિવાર સુધી પહોંચવામાં આપણને રહી જાય એવી તમામ વાતો કરી. પરિવાર નંબર બે ને સમજાવવા માટે બધી વાતો કરી, અને પરિવાર નંબર ત્રણ ને કેવી રીતે આપણે ટ્રીટ કરવું એની ચર્ચા કરી આપણે. તો આ બધી જ વસ્તુમાં આપણે સમજવાની એક જ વાત છે કે ત્રણ મુખ્ય તત્વો છે. ત્રણ મુખ્ય તત્વોને આપણે સમજીએ. જે આ પ્રશમરતિકાર ઉમાસ્વાતી મહારાજને જે કહેવું છે એ કહેવું છે કે ત્રણ બાબતો સમજાઈ જાય તો આપણે પરિવાર નંબર એક સુધી પહોંચી શકીએ. આ આખી કથા તો બહુ લાંબી છે, બહુ વિસ્તારવાળી છે. એ કથા અદભુત પણ છે. જેમ જેમ એ સાંભળતા જઈએ તેમ તેમ આપણને એને અંદરથી આખો ચિતાર મળતો જાય છે. અમે અમદાવાદની અંદર દર વર્ષે એકવાર એની શિબિર કરીએ છીએ, આ ઉપમિતિ ભવ પ્રપંચા કથાની. 8 દિવસની શિબિર હોય છે. સવારના 10 વાગ્યાથી શરૂ થાય, સાંજના 5 વાગ્યા સુધી, વચ્ચે એક કલાકની ભોજનની બ્રેક આપીએ. 8 દિવસ સુધી રોજના 8-8 કલાક ત્યારે એ કથા પતે છે, પૂરી થાય છે. એટલી વિસ્તારવાળી કથા છે, કેમ કે 2500 પાત્રોને આપણે પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા એને ઓળખવાનું હોય છે કે કયો પરિવાર કોની સાથે જોડાયો, પહેલા પરિવાર, બીજો પરિવાર, ત્રીજો પરિવાર ક્યારે એક્ટિવ થાય છે, પહેલા પરિવારને ક્યારે દાબી દેશે, બીજો પરિવાર ક્યારે એક્ટિવ થાય છે, અને પહેલા અને ત્રીજા પરિવારને કેવી રીતે ડિસ્ટર્બ કરે છે, આ બધું એની અંદર આવે છે. દર વર્ષે એક વાર. આટલી વાત એમાં કરી, એમાં ત્રણ મહત્વની વાત કરી છે કે એક તમારે ઇન્દ્રિયોને ઓળખવાની છે. શું કરવાનું છે? ઇન્દ્રિયોને. બીજું કષાયોને ઓળખવાના છે. અને ત્રીજું છે તે અવ્રતને ઓળખવાનું છે. અવ્રત એટલે હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ. આ ત્રણ વસ્તુ સમજાય. આપણે એવું માનીએ છીએ ને, આપણે એમ માનીને બેઠા છીએ કે આ બધી વસ્તુ તો આવડે છે. સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, સૂત્રેન્દ્રિય એ આપણને ખબર છે. ક્રોધ, માન, માયા અને લોભ ખબર છે. હિંસા, નૃત, સ્થેય, બ્રહ્મ અને પરિગ્રહ એ પણ આપણને ખબર છે. પણ ક્યારેય એવું વિચાર કર્યો કે આ બધાનું ઇન્ટરકનેક્શન છે? કઈ ઇન્દ્રિયો સાથે કયો કષાય અને કયા કષાય સાથે કયું અવ્રત જોડાયેલું છે નથી ખબર. એક વસ્તુને તમે બરાબર સમજો, એટલે કે એક ઇન્દ્રિયને સમજો તો એની સાથે કયો કષાય છે એ સમજાય, અને એ સમજવાની સાથે એની સાથે કયું અવ્રત જોડાયેલું છે એ સમજાય, અને એમાંથી ક્યારે એ ચક્રમાંથી કેવી રીતે બહાર નીકળી શકે એની વાત એમાં કરેલી છે. બહુ સુંદર વાત કરી છે, બહુ લાંબી વાત છે, એ ટૂંક સમયમાં આપણે કરી ના શકીએ. પણ એ આખી વાતનો સાર એટલો છે કે આ ત્રણ બાબતો સમજવાની છે, ઇન્દ્રિય, કષાય અને અવ્રત. અને એ બરાબર સમજાય તો આપણે એના ચક્રમાંથી મુક્તિ મેળવી શકીએ. એમાંથી મુક્તિ મેળવવા માટે અહીંયા એક આ શ્લોકની અંદર વાત કરી કે એક વિષયના સંગથી રાગ અને દ્વેષને પરવશ પડેલો પ્રાણી નાશ પામે છે. એક એક ઇન્દ્રિય દોષાચેત, તો જેની પાસે પાંચેક ઇન્દ્રિયો છે કેટલી પીડા પામે, બહુ પીડા પામે. પણ સૌથી વિચિત્ર સ્થિતિ એવી છે કે આપણને દુઃખ ગમી ગયું છે, દુઃખ હવે દુઃખ લાગતું નથી, પીડા પીડા નથી લાગતી. અને એટલે પીડામાંથી મુક્ત થઈને સુખની સ્થિતિ કેવી છે એ વિચારવાની કલ્પના પણ નથી કરી શકતા. જ્યારે કલ્પના આવે છે ત્યારે આપણને એમ થાય છે કે એ પછી શું સતહકીમ, ત્યાર પછી શું થાય, હું આનાથી આ છોડી દઈશ તો પછી શું થશે. એટલે આપણે એવા એક સ્થિતિમાં પહોંચી ગયા છીએ કે જે સ્થિતિમાં આપણે સત્ય સમજવું કે સત્ય વિચારવાનું પણ ભૂલી ગયા છીએ. સત્યને વિચારવાનું, સત્યને જાગૃત કરવાની એ સ્થિતિને સમજવા માટે આ ત્રણેયને સમજવાનું છે, અવ્રત, કષાય અને ઇન્દ્રિય. આ ત્રણ વસ્તુ સમજાય એટલે આપણે પહેલા કુટુંબ તરફ આગળ વધીએ, બહારના કુટુંબને બરાબર આપણે સમજી શકીએ અને કુટુંબ નંબર બે ને આપણે છોડી શકીએ. આટલી વાત કરીને આપણે કોઈને કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્નો માટે આપણે 5 મિનિટનો સમય ફાળવીશું. તમામ પ્રશ્ન હતો ને આપી દીધો. એક પ્રશ્ન એવો હતો કે કોઈ કર્મ આપણે બાંધીએ છીએ તો એ કર્મ એ જ ભાવમાં ભોગવવું પડે કે બીજા ભાવમાં ભોગવવું પડે? દોનો, બંને થઈ શકે. એનો નિયમ એવો છે કે તીવ્ર ભાવે કરેલું હોય કર્મ તો એ ભવમાં ઉદયમાં આવી જાય, એ શુભ હોય કે અશુભ હોય. તીવ્ર ભાવથી કરેલું કર્મ તે જ ભવમાં ઉદયમાં આવી શકે. બાકી જે આપણે જોયું કે સ્થિતિ બંધ નક્કી કરે છે કષાય, મોટા ભાગે કર્મ બંધ થયા પછી એ જેની સ્થિતિ નક્કી, કર્મ બંધ કરતી વખતે જે સ્થિતિ નક્કી થાય છે એ બહુ લાંબી સ્થિતિ હોય છે, એ બહુ ભવો પછી ઉદયમાં આવતી હોય છે. પણ એમાં એક વાર આપણે અહિયાંથી પણ ચર્ચા કરી હતી કે કર્મ બાંધ્યા પછી જ્યાં સુધી ઉદયમાં નથી આવતું તે સમયને અબાધા કાળ કયો છે. બાધા એટલે કર્મથી ઉત્પન્ન થતી બાધા પીડા. બાધા કે પીડા ઉત્પન્ન થાય છે એ ઉદયના કારણે. જ્યાં સુધી કર્મ ઉદયમાં નથી આવ્યું ત્યાં સુધીનો સમય છે તે અબાધા કાળ છે, અને અબાધા કાળ છે ત્યાં સુધી ની સ્થિતિ એ શત્રુ છે, પણ શત્રુ ઊંઘ્યો છે, ઊંઘેલો છે, અને ઊંઘેલો છે એટલે તમને પરેશાન નથી કરતો. તો તમારે જે કંઈ કામ કરવું હોય એ જ્યારે એ કર્મ આપણે તમારો શત્રુ સૂતેલો હોય ત્યાં સુધીમાં કામ કરી લો, તો જ્યારે જાગશે ત્યારે તમને બહુ હેરાન નહીં કરી શકે. એટલે જે અબાધાકાળ છે અત્યારે આપણે અહીંયા બેઠા છીએ, અબાધાકાળમાં બેઠા છીએ, તો એ અબાધાકાળ વખતે તમે જેટલું સારું કરી લેશો તેટલું કર્મના ઉદય વખતે તમારી પીડા ઓછી થતી જશે. એટલે કહ્યું છે કે અબાધાકાળ ઇઝ ધ ગોલ્ડન પીરિયડ. આપણો આ ગોલ્ડન પીરિયડ ચાલી રહ્યો છે, એ ગોલ્ડન પીરિયડનો ઉપયોગ કરતા આપણે શીખવાનું છે. એ સમયની અંદર આપણે વધુમાં વધુ સજગ થઈને વધુ ને વધુ ભાવપૂર્વક તીવ્રતાપૂર્વક આપણે ધર્મ આરાધન કરવાનું છે. એ ધર્મ આરાધન કરવા દ્વારા આપણે જ્યારે કર્મ ઉદયમાં આવે ત્યારે એ કર્મને હટાવી શકવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકીએ
છીએ.
ચર્માવર્ત કાળ એટલે હવે એક જ ઉદગલ પરાવર્તન જેટલો કાળ પરિભ્રમણ કરવાનો છે, જે અનાદિકાળની અપેક્ષાએ ઘણો અલ્પ છે, પણ વર્ષોની અપેક્ષાએ તો અનંત વર્ષો. પણ જે અનંતા અનંત વર્ષો હતા એની સામે હવે અનંત આવી ગયા. એમાં પણ જયારે આપણે આ ત્રણ પરિસ્થિતિ બતાવી કે પાવા તીવ્ર ભાવે ન કુંભાઈ, તીવ્ર ભાવથી હવે પાપ કરવાનું મન ન થાય, સંસારમાં બહુ રચ્યો પચ્યો ના રહે અને ઉચિત આચરણ કરે, ત્યારે એ અપુનર્બંધક અવસ્થામાં આવે. અને જ્યારે અપુનર્બંધક અવસ્થામાં આવે ત્યારે એની ઉત્કૃષ્ટ વધુમાં વધુ એ સમયે એ 70 કોટા કોટી સાગરોપમ થી કંઈક ન્યૂન એવું મોહનીય કર્મ બાંધે, એનાથી વધુ સ્થિતિ વાળું મોહનીય કર્મ બાંધે નહીં. હા, હા, મેં અભી બતા દેતા હું, તો ફિર કલ મુજે ઓર પુનઃ સારા બતાના પડેગા. છે લુટેરે હૈ, છે લુટેરે, એક ગાંવ કો લૂટને ગયે હૈ, છ લુટારા છે, એક ગામને લૂંટવા માટે ગયા છે. તો પહેલો લુટારો છે એમ કે છે કે આખા ગામના બધા માણસોને મારી નાખો અને આખું ગામ લૂંટી લો. ત્યારે બીજો લૂંટારો છે એ એમ કે છે કે ભાઈ આપણે બધાને શું કામ મારવા જોઈએ, સ્ત્રીઓ અને બાળકોને ન મારીએ આપણે, કેમ કે એ આપણને કંઈ પરેશાન નથી કરતા, આપણે પુરુષોને મારીએ એટલે આપણે જે મેળવવું છે એ મળી જશે. એટલે ત્રીજો કહે કે ભાઈ પુરુષોને પણ શું કામ મારવા જોઈએ, જે શસ્ત્રથી આપણે સામનો કરે, શસ્ત્રથી આપણા ઉપર ઘાત કરે એને જ મારીએ. ચોથો કહે છે કે ભાઈ એવું પણ શું કામ કરવું જોઈએ, આપણે જે આ નગરની અંદર જે ધનવાન છે એના ઘરે જ લૂંટીએ અને ત્યાં કોઈ આપણો પ્રતિકાર કરે તો એને. પાંચમો કહે છે કે આપણે એવું પણ શું કામ કરવું જોઈએ, આપણે ત્યાં જઈ છુપી રીતે જઈ અને જ્યાં ધન પડ્યું છે તે ધન લૂંટી અને નીકળી જઈએ. છઠ્ઠો એ કહે છે કે ભાઈ ના, એવું પણ ના કરીએ, આપણે જેટલી જરૂર છે એટલું જ ધન લૂંટીએ, એનાથી વધુ ધન લૂંટવાની જરૂર નથી. તો આ બીજું લૂંટારોનું જે દ્રષ્ટાંત છે એમાં છઠ્ઠો જે લૂંટારો એટલે સૌથી પહેલો લૂંટારો છે એની ભાવના અત્યંત ક્રૂર છે. વસ્તુ થોડીક જ મેળવવાની છે પણ એના માટે ક્રૂરતા બહુ છે. જ્યારે છઠ્ઠો માણસ છે એનામાં ખાલી ધન મેળવવાની વાત છે, ક્રૂરતા નથી. તો એ ક્રમશ જે ક્રૂરતા છે એનો અંશ ઘટતો ગયો અને સજ્જનતાનો અંશ વધતો ગયો. તો એ બતાવ્યું કે આપણા મનના ભાવો છે એ જે મેં વાત કરી એ રીતે કે માની લો કે કોઈકે આપણા માટે કંઈક ખરાબ કર્યું તો આપણે એમ કહી દઈએ કે આખો દેશ એવો છે એમ. તમે ભારત જાઓ છો તો તમે થોડું સમજી વિચારીને જાજો, ભારતમાં તો બધા એવા જ છે. તમે માની લો કે તમે એક ટેક્સી કરી અમદાવાદમાં કોઈ રિક્ષામાં ગયા અને રિક્ષામાં બહુ ફેરવ્યો તમને, તો શું કરીએ આપણે? આપણે એમ કહીએ કે ભારત જાઓ છો ને તો રિક્ષામાં ના બેસતા તમે. હવે અમદાવાદની અંદર તમને એક રિક્ષાવાળાએ કંઈક કર્યું અને આપણે આખા ભારત દેશના બધા જ રિક્ષાવાળા ઉપર આરોપ મૂકીએ તો એ તીવ્રતા આવી. પછી આપણે એમ કહીએ કે ભાઈ ગુજરાતમાં જાઓ ત્યારે તમે ધ્યાન રાખજો. પછી આપણે કહીએ કે ના, ગુજરાતમાં નહીં અમદાવાદમાં જાઓ ત્યારે. પછી અમદાવાદમાં પણ તમે એમ કહો કે ભાઈ સ્ટેશનેથી તમે જાઓ ને તો એ રિક્ષાવાળાઓ જોડે તમે ધ્યાન રાખજો. સ્ટેશનેથી તમે જયારે તમારા ઘરે જવાના હો ત્યારે ધ્યાન રાખજો. પછી તમે એમ કહો કે ના ભાઈ, કોઈક રિક્ષાવાળો એવો હોય, બધા એવા ના હોય. અને છેવટે એવો ભાવ આવે કે ભાઈ હવે લઈ લઈને કેટલું લેશે, તમારી પાસે 100 રૂપિયાનું બિલ થશે અને 125 માંગશે, એટલે 25 રૂપિયા માટે આપણે માથાકૂટ ક્યાં કરવી? 25 ના બદલે 50 એને વધુ આપી દો. એટલે આખી દ્રષ્ટિ છે આપણી, એમાં તીવ્રતા કેટલી છે એના આધારે લેશિયાનું સ્વરૂપ નક્કી થાય કે આપણી અંદર કઈ લેશિયા પડી છે. એ લેશિયાને ઓળખવાની છે સૌથી વધુ પહેલા તો. એટલે લેશિયા ઓળખે તો એને શુદ્ધ કરવાનું મન થાય કે આ જે મારો વિચાર છે અને એના કારણે હું, મને તો દ્વેષ ઉભો થયો છે પણ બીજામાં હું દ્વેષ આરોપું છું, તો એ મારે ન કરવું જોઈએ. એ રીતે લેશિયાઓને ઓળખી અને આપણા મનના ભાવોને આપણે સ્વયં શુદ્ધ કરી શકીએ.
પણ આ મિથ્યા કર્મ ત્યાં સુધી સમર્થ ના પામી ત્યાં સુધી સતત ઉદયમાં જ હોય છે ને?
ઉદયમાં હોય, ઉદયમાં હોય ને બંધમાં પણ હોય. એટલે આ 70 કોટા કોટી સાગરોપમની સ્થિતિ એકવારની અનેકવાર બાંધ્યા કરે. એટલે આજે બાંધ્યું 1 70 કોટા કોટી સાગરોપમનું, આવતીકાલે ફરી બાંધે. આની એક ચેઇન સાયકલ જ ચાલ્યા કરતી હોય, રોજ ચાલ્યા કરતી હોય. નહીતર તો અત્યારે એક જ વાર 70 કોટા કોટી સાગરોપમ બાંધ્યું હોત તો અત્યારે તો કેટલાય કોટા કોટી સાગરોપમ આપણે જીવન વિતાવી ચૂક્યા છીએ. એટલે જ ને, એ જે તીવ્ર છે એ તીવ્રનો ઉદય આવે એટલે ફરી તીવ્રતા આવે, એ ફરી તીવ્રતા આવે એટલે એ સમય ફરી નવું તીવ્ર કર્મ બંધાય. એટલે એ સાયકલને તોડવાની છે. એટલા માટે લેશિયાને ઓળખવાનું છે, એટલા માટે કસાયને ઓળખવાનો છે, એટલા માટે યોગોને ઓળખવાના છે અને એટલા માટે મિથ્યા દ્રષ્ટિને ઓળખવાનું છે. એ જયારે તમે ઓળખો એટલે તમને એમ થાય કે મારે પેલી સાયકલ તો તોડવી પડશે, નહીતર તો કેટલાય ભાવોની અવસરપીણી ઉત્સરપીણી કેટલાય કાળચક્રો સુધી પણ અંત નથી આવવાનો. એટલે આ એક સાયકલ ચાલ્યા જ કરે છે, એક પછી બીજું, બીજા પછી ત્રીજું. આ અઠવાડિયામાં 1 70 કોટા કોટી સાગરોપમનું બાંધ્યું એટલે બંધાઈ ગયું, એટલે એકવાર બંધાઈ ગયું એટલે આખા જન્મમાં ફરી વાર નહીં બંધાય એવું નહીં. હા, તૂટી જાય ને, તૂટી પણ જાય. એટલે ભાવ જાગૃત થઈ જાય, તમારી સજાગતા આવી જાય તો પૂર્વબદ્ધ કર્મ ક્ષય પણ પામે એટલે તમે નિર્જરા પણ કરી શકો. પણ વાત એવી બને છે કે આપણે નિર્જરાનું જે પ્રમાણ છે એ બહુ અલ્પ છે. એટલે એક બાલટી હોય એની અંદર પાણી નવું બહુ ભરીએ છે, કાઢીએ બહુ ઓછું છે, એટલે એ બાલટી ક્યારેય ખાલી નથી થતી. તેના બદલે ઉલટું થાય કે કાઢવાની પ્રક્રિયા વધી જાય અને ભરવાની પ્રક્રિયા ઓછી થઈ જાય, તો એક દિવસે બાલટી ખાલી થઈ જશે. તો બાલટી એ આપણો આત્મા છે, એની અંદર ભરાવવાની પ્રક્રિયા બહુ તીવ્ર છે, ખાલી કરવાની પ્રક્રિયા મંદ છે, એટલે નિર્જરાની પ્રક્રિયા મંદ છે. હવે તમે એ વિચાર કરો કે મહાવીર સ્વામી ભગવાનનો જીવ છે, એને જે કર્મો બાંધ્યા છે એ કર્મો 12.5 વર્ષના ગાળા દરમિયાન એમણે ભોગવી લીધા. હવે એવું એમ કહે છે કે જો એ કર્મો સહજ રીતે ભોગવવાની પ્રક્રિયા એમણે કરી હોત તો અનેક ભવો સુધી આ પ્રક્રિયા ચાલે છે. કેમ કે બહુ ક્લિષ્ટ કર્મો છે, કાનમાં ખીલા ઠોકા વાળો કર્મ કેટલું તીવ્ર બાંધ્યું હશે એમને, કે ચંડકૌશિકે દંશ આપ્યો એ કોઈ કર્મોના ઉદયથી જ આપ્યું એમને, એ ભોગવવું પડ્યું એમને. તો કહેવાનો મતલબ એ છે કે જ્યારે તમે જાગૃત થઈ જાઓ, સાધના કરવા માંડો, એટલે નિર્જરાની પ્રક્રિયા વધી જાય. એટલે ગઈકાલે માની લીધો કે તમે કર્મ બાંધ્યું છે અને આજે તમે જાગી ગયા, તો આ ગઈકાલનું કર્મ તમે કપાવી શકો.
Oh.